कहन राज को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय ए जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रियामा के विकल्पोना वहता प्रवाहमा क्याय मळ्यु नथी भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता पर्याय मा अतीन्द्रिय आनंद ना सागर उछले छे। તેમ છતાં કે દ્રષ્ટિનો જોર ચૈતન્ય તત્વ પર જ ટકીને રહે છે, ચૈતન્ય તત્વ જ દ્રષ્ટિનો વિષય છે અને પ્રગટ થનારો આનંદ પણ જ્ઞાનમાં માત્ર જણાય છે। એવી જે દશા છે એ દશાનું નામ નિર્વિકલ્પ આત્માનુભૂતિ છે। परम कृपाणु देव द्वारा रचित अमूल्य तत्व विचार पर अपनी चर्चा चाली रही है। चैतन्य तत्व अमूल्य छे, तेथी चैतन्य तत्व नो जे विचार छे ए विचार पण अमूल्य छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूतिनु पहलू डगलो चैतन्य तत्वना विचार थी प्रारंभ थाय छे। आज सुधी जीव सद्गुरुना समीप न गयो एटला माटे संसार परिभ्रमण थयो एम नथी, कारण के जीव अनंत वार तीर्थंकर भगवान ना समूह शरण मा पण जई आव्यो छे। તેથી સદગુરુ ના યોગ માં ન રહેવું એ સંસાર પરિભ્રમણ નું મૂળ કારણ નથી। પોતાના ઘરથી આ મંદિર સુધી પહોંચી જવું એ અત્યંત સુલભ છે, પણ અહીંયા પહોંચીને પણ સદગુરુની સમીપ પહોંચી જવું અત્યંત દુર્લભ છે. કારણ કે ઘરથી મંદિરની યાત્રા એ કોઈ કર્મના ઉદયના નિમિત્તથી થાય છે, અને શિષ્યની સદગુરુ સમીપ જવાની જે યાત્રા છે એના માટે અનંત પુરુષાર્થ માંગે છે. ને એટલા માટે જ કર્મના ઉદયથી આજે ભગવાનના સમુસરણમાં પણ જઈ આવ્યો, ભગવાનની વાણી પણ સાંભળી આવ્યો, તેમ છતાં પણ ત્યાં જઈને કોરો રહ્યો. કૃપાળુદેવ કહે છે કેવળી આગળ રહી ગયો કોરો. એમ નતું કે કેવળી આગળ ગયો અને વાણી સાંભળી નથી, વાણી તો સાંભળી હતી પણ વાણી એના અંદર ક્યાંય પણ ગ્રહણ ન થઈ શકી. વાણી તો સમસ્ત જીવો માટે છે પણ જે ગ્રહણ કરે એના માટે છે. સદગુરુનો ઉપદેશ દરેક જીવ માટે છે પણ જે ગ્રહણ કરે એના માટે છે. વરસાદ છે, એ વરસાદ બધે પડે છે, પહાડ ઉપર પણ પડે છે અને વરસાદ તળાવ પર પણ પડે છે, પણ તળાવ ભરાય છે અને પહાડ ભરાતા નથી. કારણ કે પહાડ પોતે પોતાનાથી જ એટલા ભરેલા છે, એટલા માટે પહાડ ભરાતા નથી. અને તળાવ જે ખાલી છે એ તળાવ ભરાય છે, કારણ કે તળાવમાં ખાલી અવકાશ છે પાણીને ભરવા માટેનો. જે સાધક સદગુરુની સમીપ જાય છે અને ખાલી થઈને જાય છે એ ત્યાં જઈને ભરાય છે. ભાવ અત્યંત ઊંડો છે. અહીંયા જે તમે બેઠા છો એ બેઠા છો ત્યારે તમે કંઈક લઈને બેઠા છો કે હું કંઈક જાણું છું. એટલો કોરો થઈ જાય, એટલો ખાલી થઈ જાય કે મને કંઈ નથી આવડતું, પણ જે કંઈ પણ અંદરમાં ભરેલું છે એ ભરેલું જ તમને સત્યથી પરિપૂર્ણ કરવા માટે એ બાધક બને છે. અને એટલા માટે જ આ જાગૃતિ બની રહે કે મને કંઈ નથી આવડતું, મને એક ઘટના અત્યારે સ્મરણમાં આવી રહી છે. એક વ્યક્તિએ કોઈ સજ્જનને પૂછ્યું હતું કે આ પૃથ્વી પર સૌથી વધુ બુદ્ધિશાળી જ્ઞાની કોણ છે. એ સજ્જને ઉત્તર આપ્યો કે એથેન્સમાં સોક્રેટીસ છે જે સૌથી મોટા જ્ઞાની છે. એ વ્યક્તિ એથેન્સમાં સોક્રેટીસને મળવા જાય છે અને સોક્રેટીસને કહે છે કે મેં જાણ્યું છે કે આપ આ પૃથ્વી પર બહુ મોટા જ્ઞાની છો, આપની પાસે હું કઈ જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો છું, આપ મોટા જ્ઞાની છો, આપ શું શું જાણો છો મને કહો. અને સોક્રેટીસે ઉત્તર આપ્યો, આઈ નો ધેટ આઈ નો નથિંગ, હું એટલું જ જાણું છું કે હું કઈ નથી જાણતો. અને એ વ્યક્તિ નિરાશ થઈને પાછી ફરે છે અને એ સજ્જનને કહે છે કે તમે તો કહ્યું હતું કે આ પૃથ્વી પર સૌથી વધારે જાણનાર સોક્રેટીસ છે. અને મેં સોક્રેટીસની પાસે જઈને પૂછ્યું તો સોક્રેટીસે કહ્યું કે હું તો કઈ નથી જાણતો, હું જાણું છું એટલું કે હું કઈ નથી જાણતો. એ સજ્જને કહ્યું બસ એટલા માટે જ એ સોક્રેટીસ આ પૃથ્વી પર સૌથી મોટા જ્ઞાની છે, કારણ કે કઈ નથી જાણતા. જે કઈ નથી જાણતા એમ માનીને જ અહીંયા બેસે છે, એ ભરાવાના છે, બાકી ખાલી હાથ અહીંયાથી જતા રહેવાના છે. ઘણા પ્રવચનો સાંભળ્યા છે એટલે હું ઘણું બધું જાણું છું, આવો એક ભ્રમ આપણને થઈ શકે છે. ઘણા વર્ષોથી અમે પંડિત અને પુરોહિતોને સાંભળીએ છીએ એટલા માટે અમને ઘણું બધું આવડી ગયું છે, પણ બિલકુલ ખાલી છે. પણ એ ભ્રમ જે છે એ ભ્રમ જ સત્યની પ્રાપ્તિથી વંચિત કરી દે છે. રોજ તમે ઘરની બહાર નીકળો છો અને ઘરની બહાર તમે ઝાડને જોવો છો, તમને એમ લાગે છે કે મને ઝાડ વિશે ખબર છે, જાડ રોજ દેખાય છે એટલે કે વો ભ્રમ થઈ જાય કે હું જાડ વિશે બધું જાણું છું, પણ કોઈ પૂછે કે જાડ વિશે તમે કઈ બતાવો, જાડમાં કયા કયા તત્વો છે, કશી જ ખબર નથી. જાડના એ કોઈ તત્વનું અંદરમાં શું શું ભરેલું છે એમાં કઈ ખબર નથી. ખાલી રોજ જોઈએ છે એટલે એમ ભ્રમ થાય છે કે મને જાડની ખબર છે કે મારા ઘરની સામે જાડ છે. દર પ્રવચનમાં હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું એવું સાંભળી સાંભળીને એક ભ્રમ થઈ જાય છે કે મને કઈ ખબર પડવા લાગી છે કે હું આત્મા છું. પણ જ્યાં સુધી એ આત્માના સ્વભાવની નિકટ જઈને અંતરમાં સ્પર્શના ન થાય ત્યાં સુધી આત્માનાર ચૈતન્ય સ્વરૂપનું રસાસ્વાદન અંતરમાં થશે નહીં, અને ત્યાં સુધી એ આત્મા વિશે જાણીને પણ આત્મા વિશે કઈ નથી જાણ્યું, ખાલી ભ્રમ થયો છે કે હું આત્મા વિશે જાણું છું. જે ઘડો છે એ જે ઘડો જે બિલકુલ ઊંધો છે એ ઊંધા ઘડા ઉપર વરસાદ પડે તો એ ઘડો ભરાતો નથી, પણ જો એ ઘડો સીધો હોય તો ઘડો ભરાય છે. પણ બીજો ઘડો એવો હતો જે સીધો હતો પણ એ પણ ન ભરાયો, કારણ કે એ ઘડામાં નીચે કાણું હતું, પાણી બધું આમ નામ જ જતું રહ્યું. વરસાદ એના ઉપર પડ્યો પણ એ ઘડો પણ ભરાયા વગરનો જ રહી ગયો. ત્રીજો ઘડો હતો જેમાં કાણું પણ નતું અને એ ઘડો સીધો હતો, એ ભરાયો પણ પાણી કોઈ કામમાં ન આવ્યું કારણ કે ઘડામાં પહેલાથી જ કીચડ હતો. પણ એવો ઘડો કે જે સીધો છે, જે કાણા વગરનો છે અને જેનામાં કીચડ નથી, એ ઘડો વરસાદના પાણીથી ભરાય છે. તમે ઘણા દૂર દૂરથી અહીંયા સત્યની શોધ માટે અહીંયા આવ્યા છો, પણ જાગૃતિ રહે, જાગૃતિ એ રે, તમારા અંતરમાં શોધ કરો કે શું તમે સીધા બેઠા છો, શું તમે નિશંક થઈને બેઠા છો, અને શું તમે કશાયોના મળના કચરાને એવી રીતે ભેગો કરીને બેઠા છો કે કાઢીને બેઠા છો, એનો વિચાર કરીને આ વાતને હવે સાંભળજો. આ જે અમૂલ્ય તત્વ વિચાર છે જેના પર આપણે થોડી ચર્ચા કરી કે મનુષ્ય ભાવ કે મનુષ્ય ભાવનો એક સમય અનંત ચક્રવર્તીઓની સંપદાથી વધુ મૂલ્યવાન કયો છે, અને આવો મનુષ્યનો ભાવ નિરંતર એવી રીતે વહી રહ્યો છે જેવી રીતે ખોબામાં પાણી હોય ને પાણીનું ટીપું એવી રીતે પડતું હોય અને ખોબો ખાલી થતો હોય, અને એવી રીતે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી આપણે મનુષ્ય ભાવને એવી રીતે વેડફી રહ્યા છીએ. જીવન ક્ષણે ક્ષણે આગળ તરફ જઈ રહ્યું છે, આપણને એનો બોધ નથી. હું સદાય સાધકોને આ ઘટના કહું છું કે રાજા છે એ રાજાને સપનું આવે છે અને સપનામાં મૃત્યુ આવે છે, અને મૃત્યુ કહે કે 24 કલાકની વાર છે, અને રાજા એના બધા રાજ્યના જ્યોતિષોને કહે છે કે મૃત્યુએ કહ્યું કે 24 કલાકની વાર છે, સવારે 4 વાગે સપનું આવ્યું છે, સવારનું સપનું સાચું પડે, હવે મારે મૃત્યુથી બચવું હોય તો શું કરવું. કોઈ જ્યોતિષ કઈ નિર્ણય લઈ શકતા નતા કે હવે આ રાજા કેવી રીતે બચે. એ ગરડા નોકરે કહ્યું કે તમે દૂર નીકળી જાઓ આ રાજ્યથી, એટલા દૂર જતા રહો, એટલા દૂર જતા રહો કે ત્યાં મૃત્યુનો પ્રવેશ ન થાય. રાજા પોતાના ઘોડા પર બેઠા અને દૂર ભાગ્યા રાજ્યથી, એટલા દૂર ગયા, એટલા દૂર ગયા કે રાજ્ય તો દૂર, હવે જંગલ નજીક આવી ગયું, અને જંગલ જ આવી ગયું ને જંગલમાં ઘોડો દોડી રહ્યો છે. આખો દિવસ ઘોડો દોડ્યો અને રાત પડી ગઈ, બીજા દિવસે સવારના આમ 4 વાગવાની તૈયારી હતી, અંધારું હતું, જંગલ હતું અને ઘોડો રોકાઈ ગયો. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા અને જોયું કે આ ઘોડો કેમ આગળ જતો નથી, અને જેવા રાજા નીચે ઉતર્યા અંધારામાં દેખાયું નહીં, ત્યાં સાપ હતો, સાપ ઉપર પગ પડ્યો અને રાજાનું ત્યાં ડંખ મારતા જ રાજાનું મરણ થઈ ગયું. મૃત્યુએ ઘોડાને ધન્યવાદ આપ્યા કે બહુ બહુ આભાર, બરાબર સમય ઉપર અહીંયા રાજાને લઈને આવી ગયો. મને એમ લાગતું હતું કે પહોંચશે કે નહીં, દૂરી ઘણી બધી છે, પહોંચશે કે નહીં, હું આ જગ્યા ઉપર રાજાની રાહ જોઈને બેઠું. રાજા આખો દિવસ જે વિચાર કરી રહ્યા છે કે એ મૃત્યુથી દૂર ભાગી રહ્યા છે, પણ એ ક્ષણે ક્ષણે મૃત્યુની નજીક જઈ રહ્યા હતા, એ મૃત્યુ તરફ જઈ રહ્યા હતા. આપણે જયારે મંદિરે આવીએ છીએ ત્યારે મંદિરે નથી આવતા, આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. આપણે જયારે ઘરે જઈએ છીએ ત્યારે ઘરે નથી જતા, આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. આપણે ક્યાંય પણ યાત્રા કરીએ છીએ એ યાત્રા કોઈ ગંતવ્ય સ્થાન જ્યાં આપણે જઈ રહ્યા છીએ ત્યાંની નથી, મૃત્યુની યાત્રા છે. અને આખું જીવન આપણું આ બ્રહ્મા જ ગતિ થઈ જાય છે, અસત્યના દર્શન થતા નથી. જ્યાં અસત્યના દર્શન થાય ત્યાં જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિનું બીજ રોપાય છે. એટલા માટે અહીંયા પ્રાથમિક ભૂમિકામાં જ પરમ કૃપાળુ દેવે સૌથી પહેલા કહ્યું કે મહાપુણ્યના ઉદયથી આ મનુષ્યનો ભવ મળ્યો છે, આ મનુષ્યનું શરીર મળ્યું છે. જન્મ થઈ ગયો, મનુષ્યનું શરીર મળ્યું છે, પણ મનુષ્યનું શરીર મળતા જ મનુષ્યનું જીવન નથી મળતું. ખરેખર એવું છે કે જન્મ થઈ જતા જીવન પ્રાપ્ત નથી થઈ જતું. જન્મ થાય છે ત્યારે જીવનની સંભાવના માત્ર છે, જીવન નથી. અને એ બહુ ઊંડી રહસ્યપૂર્ણ વાત છે. જન્મ થતા એક જ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે, એનું નામ જીવન નથી, એનું નામ મૃત્યુ છે. જે જન્મે છે એને શું થવાનું છે એની ખબર નથી, પણ એક વાત પાકી થઈ ગઈ, જન્મ થયો કે તરત જ મૃત્યુ પાકું થઈ ગયું, જીવન પાકું નથી. જીવનની સંભાવના છે, જીવનને કોઈક વિરલા જાણે છે અને જીવનને પ્રાપ્ત કરે છે. અને એ જીવનને જે પ્રાપ્ત કરે છે એને જ જ્ઞાનીઓ જ્ઞાની કહે છે, કે જેણે આ જીવનને પ્રાપ્ત કર્યું છે. જીવનની સંભાવના જે હતી એ સંભાવનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી છે. મોટાભાગના લોકો જન્મ લઈને જ મરદાની જેમ જીવીને જ અહીંથી નીકળી જાય છે. એને બોધ જ નથી કે આ જીવન જે પ્રાપ્ત થયું હતું એ તેના માટે પ્રાપ્ત થયું હતું. અને સદગુરુ પાસે એ ઉપાય છે, સદગુરુ પાસે એ ઉપાય છે કે તમે આ જીવનની શોધ કેવી રીતે કરી શકો. નિરંતર પોતાના ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય જીવનની શોધ પરમ કૃપાળુ દેવ કહે છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. જેમ તમને કહ્યું કે મનુષ્યનું શરીર પ્રાપ્ત થવાથી બધું જ પ્રાપ્ત નથી થઈ જતું. આ મનુષ્યનું શરીર એક એવું શરીર છે કે જે શરીર પ્રાપ્ત થતા એક એવી સંભાવના પ્રાપ્ત થાય છે કે સંસારના સમસ્ત શરીરોથી મુક્તિ થાય. કારણ કે જે જીવો એ દેહને ત્યાગ્યો છે સદાકાળ માટે, એ જીવોએ મનુષ્યના શરીરને ત્યાગીને સમસ્ત સંસારને ત્યાગ્યો છે. આ શરીર જે શુભ દેહ માનવનો કયો છે એ દેહની મહિમા બતાવવા માટે આ પદ નથી કહ્યું, પણ એ વાત ખાસ કે આ દેહ એવો છે કે જે દેહ પ્રાપ્ત થતા સમસ્ત દેહોનું પ્રાપ્ત થવું અટકવાની સંભાવના છે. કારણ કે અનંત સિદ્ધો મનુષ્યના દેહને છોડીને મોક્ષને પામ્યા છે, તેરિયંત દેવ અને નારકીના શરીરને નહીં. આ શરીર એટલું ઉત્તમ હોત તો વજ્ર ઋષભ નારાજ સહનન અને સમચતુર્થ સંસ્થાન આવા દેહને તીર્થંકર ત્યાગે જ નહીં. એ દેહ અહીંયા ન રહી જાત જો એ દેહ અત્યંત હિતકારી અને સુખદાયી હોત તો. આ દેહ સુખદાયી નથી, પણ આ દેહમાં રહીને દેહ સુખદાયી નથી એવો બોધ થઈ શકે છે અને અનંતની યાત્રા પ્રાપ્ત થઈ શકે છે. એવી રીતે લાંબી યાત્રા કરીને તમે અહીંયા બેઠા છો, તમે આમનામ અહીંયા નથી બેઠા. લાંબી યાત્રા કરીને હવે થાકીને અહીંયા બેઠા છો, બસ એક એક શબ્દને તમે એ રીતે હવે અંતરમાં ઉતરીને તમે સમજવાનો પ્રયાસ કરજો. તમે એ રીતે આ વાતને સાંભળજો જાણે બહુ લાંબી યાત્રા કરીને થાકેલા છો, કારણ કે થાકેલો એ જલ્દી ઊંઘી જાય છે. જેટલો વધારે થાક લાગ્યો હોય છે એટલી ઊંઘ વધારે જલ્દી આવે છે. જેટલો સંસાર પરિભ્રમણનો થાક છે એટલો ધ્યાનમાં જલ્દી અંતરમાં જતો રહે છે. થાક બહુ અગત્યનો છે. परिभ्रमण केम न टळ्यू, आ देह तो प्राप्त थयो परिभ्रमण न टळ्यू, आ देह नो उपयोग जेने कर्यो एने बे प्रकार थी कर्यो। कोई तो आ शरीर जे मनुष्य नु प्राप्त थयो एनो उपयोग कर्यो भोगना माटे, अने कोई आ मनुष्य नु शरीर मळ्यो अने ए शरीर नो उपयोग कर्यो त्यागना माटे। अने बन्ने प्रकारना जीवो संसार मा भटके छे, भोगवा वाळो पण भटके छे अने भागवा वाळो पण भटके छे। नथी भटकतो तो ए जीव जे जागे छे ए भटकतो नथी, जागृत ए भटकतो नथी, भोगवे छे ए भटके अने भागे ए पण भटके, कारण के बन्ने ऊंघमा छे। जे जागृत छे ए भटकतो नथी अने ज्ञानी सदाई जागृत छे। गम्मे ते प्रकारनी क्रियाओ करी, व्रत कर्या, तप कर्या, उपवास कर्या, पण ए बधाज बारना क्रियाकांड हता, अने बारना क्रियाकांड थी जो धर्म थतो होय तो ज्ञानी अने अज्ञानीनी जे मर्दानी राख होय, ज्ञानीनी राख अने अज्ञानीनी राख ने लेबोरेटरी मां तमे लई जाओ अने त्यानुं परीक्षण करो कि बे राख वच्चे शुं अंतर छे, कोई अंतर नथी, बे राख सरखी छे। कोई वैज्ञानिक नहीं बताई शके कि आमा कई राख ज्ञानी नी हती अने कई अज्ञानी नी हती। अने जो देह नी क्रिया ए धर्म होय तो ज्ञानी नो धर्म बळीने राख थई गयो, जेने अज्ञानी अने ज्ञानी थी कोई फरक देखातो नथी। प्रगटेलो दीवो होय अने न प्रगटतो दीवो होय ए बे दीवानुं वजन एक जेवुं छे। आंधळा ने माटे बे दीवा सरखा छे, आंधळा माटे एवुं छे के ज्ञानी पण भोजन करे छे ने अज्ञानी पण भोजन करे छे। बे नी क्रिया अज्ञानी ने तो सरखी ज देखाय छे के बे मानस सरखा छे। आंधळा माटे बे दीवाना वजन सरखा छे पण आंख वाळा ने ए भेद खबर पड़े छे के एक मां ज्योति प्रगटे छे ने एक मां ज्योति नथी। ज्ञानी मां ज्ञान नी ज्योति प्रगट थई छे अने अज्ञानी मां बिल्कुल अज्ञान नो अंधकार छे। क्रियाकांड बन्ने ना एक समान होय पण अंतर मां ज्योति प्रगट थवी ए अत्यंत महत्वपूर्ण छे, कारण के कोई पण क्रियाकांड बेहोशी मां करवामां आव्या होय क्यांय पहोंचाडता नथी। तमे बधा ज ए वात ने सारी रीते जाणता हशो। अमुक मित्रोनी घटना मने स्मरणमां आवी रही छे के ए मित्रो नदीना किनारे होडीमां बेठा छे। मित्रों ने थयुं के यात्रा प्रारंभ करिए आपणे, पण दारूना नशा मां एवा मस्त थई गया छे अने होडीमां बेसीने हलेसा मारवानुं चालू कर्युं अने एटला हलेसा मार्या के आजे आपणे लांबी यात्रा पर निकळीए। रात्रे बे वागी गया अने पछी एक मित्र ने भान आव्युं के अरे आपणे जोईए तो खरा के क्यां पहोंच्या, जोयुं तो खबर पड़ी के किनारा पर ज हता। બીજા મિત્રને પણ હસવું આવ્યું ને એને પણ જોયું કે કિનારા પર હતા, બધા હસવા લાગ્યા, કારણ કે હોડીને એ દોરડાથી જે છોડવી જોઈએ એને છોડી જ નથી, ખાલી હલેસા જ માર્યા હતા। આ મિથ્યાત્વની ગાંઠથી બંધાયેલો જીવ ગમે એટલા ક્રિયાકાંડના હલેસા મારે ક્યાંય પહોંચતો નથી, અને એટલા માટે હલેસા મારવા કરતા પહેલા મહત્વપૂર્ણ એ છે કે એ રસી જે બાંધેલી છે બાંધેલી રસીને છોડી દે। અને મિથ્યાત્વની રસી, મિથ્યાત્વની જે ગાંઠ છે એ બહુ ખતરનાક ગાંઠ છે, અને જ્ઞાનીઓમાં જે આત્મ જાગૃતિ પ્રગટ થઈ છે એ અંતરમાં પ્રગટ થઈ છે, એ બારમાં ચામડાની આંખથી દેખાતી નથી। એ જે અંતરમાં ચૈતન્યની જાગૃતિ પ્રગટ થઈ છે એ અંતરમાં છે, અને બારમાં જે વ્રત તપ એ બારના જે ક્રિયાકાંડ એ બધા પત્તા ફૂલ અને ડાળીઓ જેવા છે। પત્તા ફૂલ અને ડાળીઓ એ બારમાં દેખાય છે અને મૂળ જે છે એ મૂળ અંદર છે જે દેખાતા નથી। અને આ જગતમાં જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે એ એવું છે જે અદ્રશ્ય છે। મહત્વપૂર્ણ વસ્તુ સદા અદ્રશ્ય હોય છે, બારના ક્રિયાકાંડ એ દ્રશ્ય છે અને ચૈતન્યની જાગૃતિ એ અદ્રશ્ય છે। અદ્રશ્ય સદાય એવું છે કે જે દેખાતું નથી, જે આંખ વડે દેખાતું નથી, જેમ બારમાં ડાળીઓ અને પત્તા દેખાય છે એ મૂળ દેખાતા નથી ઝાડના, પણ મૂળ મહત્વપૂર્ણ છે. પત્તા વગરનું અને ફૂલ વગરનું અને ફળ વગરનું ઝાડ રહી શકે છે, પણ મૂળ વગરનું ઝાડ રહી શકતું નથી. મહત્વપૂર્ણ એ મૂળ છે અને મૂળ અદ્રશ્ય છે. આ પૃથ્વી પર જે કઈ પણ મહત્વપૂર્ણ છે એ અદ્રશ્ય છે. સંસાર આંખ વડે દેખાય છે અને પરમાત્મા આંખ વડે દેખાતો નથી, કારણ કે મહત્વપૂર્ણ છે જે આંખ વડે દેખાતું નથી, એ સદાય અદ્રશ્ય છે. અને જાગૃતિ રહે કે જ્ઞાનીઓના આત્મામાં જે પ્રગટ થયેલું જે સમ્યક દર્શન છે એ આંખ વડે દેખાતું નથી, બહારના ક્રિયાકાંડ આંખ વડે દેખાઈ જશે, કારણ કે મહત્વપૂર્ણ જે હોય છે એ આંખ વડે દેખાતું નથી. અને અનાદિથી જીવને એ મહત્વપૂર્ણ આંખ વડે ન દેખાયું, એટલા માટે જ ઊંધી યાત્રા થઈ. પરમ કૃપાળુ દેવ અહીંયા કહે છે, ઘણા પ્રયાસ કર્યા, મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો, પ્રાપ્ત થયો, પ્રાપ્ત થયો, પણ પ્રાપ્ત થયો હોવા છતાંય કે એક પણ પરિભ્રમણ, એક આટો પણ, એક જન્મ મરણ પણ એનું ટળ્યું નહીં. જ્યારે પણ તમે આ વાતને સાંભળો ત્યારે પોતાની અનુભૂતિ થાય, આ મારી પોતાની વાત છે, એમ નહીં સાંભળતા કે આ કોઈ આત્મા છે. અંતરમાં એવો ભાવ ગ્રહણ થાય કે આ મારી જ વાત છે, આ મારા પરિભ્રમણની વાત છે, હું જ લાંબી યાત્રા કરીને અહીંયા બેઠો છું, આ મારી પોતાની વાત છે. જીવનના આ સફરમાં, મુસાફરીમાં ઘણા યાત્રીઓ વચ્ચે મળે છે. જે યાત્રીઓ મળે છે એ બધા યાત્રીઓ સાથે મારો કોઈ સંબંધ થઈ જતો નથી. સ્ટેશન પર ઘણી ટ્રેનો આવે છે, પણ બધી ટ્રેનો એ સ્ટેશનની થઈ જતી નથી, આવીને જતી રહે છે. હું ચૈતન્ય તત્વ સ્ટેશન છું અને આ શરીરના પરમાણુઓ ટ્રેનની જેમ મારી પાસે આવે છે અને જાય છે. હું એટલા માટે સ્ટેશન છું કારણ કે હું મારા પોતાના સ્વરૂપમાં સ્થિર છું અને ટ્રેનો બધી અસ્થિર છે. આ પરમાણુઓ આવે છે અને પરમાણુઓ જાય છે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે જે બુદ્ધના જીવનની બહુ પ્રચલિત ઘટના છે. બુદ્ધ જ્યારે 12 વર્ષની સાધના પછી જ્યારે પાછા પોતાના ગામ ફર્યા, અને બુદ્ધને લેવા માટે, તેડવા માટે, સ્વાગત કરવા માટે ગામના લોકો ત્યાં ગામના પાદર સુધી ગયા હતા. બુદ્ધના પિતા પણ હતા, પણ બુદ્ધના પિતા બહુ નારાજ હતા, અને એમ કહો તો ખોટું નથી કે બહુ ગુસ્સામાં હતા. એટલા માટે કે તું મારો દીકરો છો અને તું મને છોડીને કેવી રીતે જતો રહ્યો, અને એ પણ કીધા વગર કેવી રીતે જતો રહ્યો. તું મારો દીકરો છો, મારો દીકરો છો, મારો દીકરો છો, તું મને છોડીને કેમ જતો રહ્યો? અને બુદ્ધનો જે જવાબ હતો એ સાધકોની સાધના માટે સોનાના અક્ષરમાં લખવા જેવો એ બુદ્ધનો ઉત્તર હતો. બુદ્ધે કહ્યું, પિતાજી, હમણાં હું આ રસ્તા પરથી યાત્રા કરતો કરતો આવ્યો, અને જે રસ્તા પરથી હું યાત્રા કરતો આવ્યો એ રસ્તો હવે જો મને એમ કે એ બુદ્ધ તું રોકાઈ જા, તું મને છોડીને કેમ જાય છે, તું મારો છે, તો એ રસ્તો કેટલો મૂર્ખ છે. કારણ કે રસ્તા પરથી યાત્રા કરવાથી કોઈ વ્યક્તિ એ રસ્તાનું બની જતું નથી. મેં રસ્તા પરથી યાત્રા કરી એટલે હું એ રસ્તાનો ન બની ગયો. પિતાજી, મેં અમુક સમય માટે તમારા શરીરના રસ્તેથી યાત્રા કરી હતી, અને શરીરથી એ રસ્તેથી યાત્રા કરવાથી કોઈ યાત્રી એ માર્ગનો બની જતો નથી. હું સદાય ન્યારો છું, હું સદાય નિરાળો છું, હું ક્યાંય પણ એમાં નથી. એવી જાગૃતિ, એ જાગૃતિનું નામ ધર્મ છે. એ યાત્રા અંતરમાં ચાલે છે. જ્ઞાનીઓને જેને ચૈતન્યની યાત્રા અંતરમાં પ્રારંભ થઈ ગઈ છે, એ જ જીવને આ બોધ છે કે હું દેહથી યાત્રા કરી રહ્યો છું. એ જીવને એ બોધ પ્રગટ થયો છે. બુદ્ધને કહે છે, મને તો આ બોધ જ નતો, અને એટલે જ કહ્યું કે એટલા માટે તમે બુદ્ધ નથી. જાગેલો જે પુરુષ છે એનો ભાવ એટલો છે કે હું યાત્રા કરું છું, અને યાત્રા કરવાથી અહીંયા મારી યાત્રા થઈ રહી છે. ભેદ બની રહે. રસ્તો જુદો છે અને યાત્રી જુદો છે. આ દેહ ને પણ એવા રૂપે દેવે છે કે ભલે શુભ દેહ માનવ નો મળ્યો, પણ શુભ દેહ જે માનવ નો મળ્યો એ રસ્તો જ માત્ર મળ્યો છે. અને રસ્તો હોવાથી કોઈ ગંતવ્ય સ્થાને પહોંચી જતું નથી. એ રસ્તાનો ઉપયોગ કરે અને યાત્રામાં આગળ વધે. શરીર માત્ર રસ્તો મળ્યો છે, પણ એમાં યાત્રા કેટલા કરે છે એ કોઈક વિરલા છે. ક્રિયાકાંડ ઘણા કરે છે, પણ ક્રિયાકાંડ કરેલા ક્યાંક ને ક્યાંક ગોથા જ થાય છે. મને એક ઘટના સ્મરણમાં આવે છે. એક દારૂડિયો દારૂના નશામાં એટલો દારૂ પી ચુક્યો છે કે એને હોશ નથી. પોતાની પત્નીથી ડરે છે કે આજે રાત્રે હું ઘરે જઈશ તો પત્ની ને કેવું લાગશે. પત્ની આજે ગુસ્સો કરવાની છે. પત્ની કહે છે કે આજે તમે પાછો દારૂ પીને આવ્યા છો. એના વિચારમાં હતો, પત્નીના વિચારમાં હતો, અને રસ્તા વચ્ચે એક્સિડન્ટ થઈ ગયો અને લોહી લોહાણ થઈ ગયો. બીજો એક્સિડન્ટ થયો. પહેલો એક્સિડન્ટ એને વિચાર્યું કે પત્ની સાથે આ લગ્ન થયા હતા ત્યારે જ એક્સિડન્ટ થયો હતો, અને એના કારણે જ આ બીજો એક્સિડન્ટ થયો. એ ન હોત તો એક્સિડન્ટ ન થાય. એને કહ્યું કે આ મારી પત્નીએ જ આ એક્સિડન્ટ કરાવ્યો છે, એ મૂળ કારણ છે, એ મૂળ કારણ છે. હવે શું કરવું, હવે કેવી રીતે બચવું, આ લોહી લોહાણ થયો છે. ને એ વ્યક્તિ ઘરે આવે છે. પત્ની તો ઊંઘી ગઈ હતી, રાતના મોડું થયું હતું. એને લીધી પટ્ટી અને પટ્ટી લઈને મલમ પટ્ટી કરવાનું ચાલુ કર્યું કે જેટલી જગ્યાએ પણ ઘાવ આ ચોટ આ જખમ લાગ્યા છે એ બધે જ તે હું એવી પટ્ટી લગાડી દઉં કે પત્નીને સવારે ખબર ન પડે કે કેટલું ઊંડું જખમ એને મને લાગ્યું છે. સવારના ઉઠે છે અને પત્ની જોવે છે એટલો લોહી લોહાણ હતો, બધા જખમ દેખાતા હતા. પત્નીએ પૂછ્યું આ શું થયું, તો કે વાગ્યું તું, પડી ગયો તો એમાં વાગ્યું તું, પણ પટ્ટી લગાવી દીધી છે. પત્ની એને પકડી લઈને જાય છે, જો દર્પણમાં બધી પટ્ટીઓ દર્પણ ઉપર લગાડી હતી, કારણ કે દારૂના નશામાં હતો. દર્પણમાં જે ચહેરો દેખાતો હતો અને પટ્ટીઓ બધી દર્પણ ઉપર હતી. પત્નીએ કહ્યું મારે બીજો કામ એક તમે વધારી દીધું, હવે મારે આ કામ એ કરવું પડશે, તમને પટ્ટી લગાડવી પડશે. દેહોશ વ્યક્તિ ગમે એવા ઉપચાર કરે છે, સદગુરુ માટે કામ વધારે છે. કારણ કે પેલા તો ખાલી કોરા હતા, હવે વધારે ખોટું ભરીને બેઠા છે, હવે ખોટું રીતે કાઢવાનું છે. અને એટલા માટે કોરા થઈને જે બેઠા છે, જીસસનું આ વચન છે, પરમાત્માના દ્વારે એ પેલા પહોંચી જાય છે જે અંતરથી ખાલી છે. બિલકુલ ખાલી થઈને અહીંયા બેસું. બહુ પુણ્ય કેરા પુંજથી આ માનવનો દેહ તો પ્રાપ્ત થયો, પણ ખાલીનો ખાલી રહ્યો, કોરાનો કોરો રહ્યો, આમ નામ સમાપ્ત થયું. સિકંદરનું જે વચન તમે બધા જ બહુ સારી રીતે જાણો છો, પણ એમાં બહુ એક સૂક્ષ્મ રહસ્ય છે. સિકંદરે કહ્યું હતું કે હું મરું ત્યારે મારા હાથ બહાર ખુલ્લા રાખજો, ખાલી દેખાય દુનિયાને, કે સિકંદર ગયો ત્યારે ખાલી હાથે ગયો. ખરેખર સિકંદર મર્યો ત્યારે ખાલી હાથે મર્યો તો એમ નહી, સિકંદર આખું જીવન જે જીવ્યો હતો એ પણ ખાલી હાથે જીવ્યો હતો. કારણ કે આ પૃથ્વી પર એવો નિયમ છે કે જે ખાલી હાથે જીવ્યા હોય એ જ ખાલી હાથે મરે છે, અને જ્ઞાનીઓ જીવે છે એ બિલકુલ પરિપૂર્ણ ભરપૂર થઈને. અને એટલા માટે જ્ઞાની ખાલી હાથે નથી મરતા, એ કંઈક લઈને જ જાય છે. જે ખાલી હાથ જીવે છે એ ખાલી હાથ મરે છે. આપણે બધા જ ખાલી હાથ છીએ, કારણ કે પ્રાપ્ત કરવા યોગ્ય જે હતું એ હજુ પ્રાપ્ત નથી થયું. અને ખરેખર હજી કહું કે ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરવાનું પણ નથી. પ્રાપ્ત એને કરવાનું હોય જે દૂર હોય. જેમ કે આપણે ગાડી છે, ગાડીને આપણે પ્રાપ્ત કરવાની હોય. જેમ કે સોનું છે, સોનાને પ્રાપ્ત કરવાનું છે. ડોલર છે, ડોલરને આપણે પ્રાપ્ત કરીએ છીએ. જે દૂર હોય છે, દૂરની વસ્તુને આપણે પ્રાપ્ત કરીએ છીએ. ચૈતન્ય તત્વને પ્રાપ્ત નથી કરવાનું, ચૈતન્ય તત્વને માત્ર ઓળખવાનું છે. એ તો અહીંયા જ છે. ઓળખાણ માત્ર થઈ જાય, એને પ્રાપ્ત નથી કરવાનું. અને જ્ઞાનીઓ એને ઓળખી લીધું છે કે આ ચૈતન્ય તત્વ છે, એ જ હું છું.
એવી છે, ચૈતન્ય તત્વની છે અનુભૂતિ, કે આજ હું છું, એ અનુભૂતિના બળ પર હવે પરિભ્રમણ થવાનું નથી. હવે સંસારનું પરિભ્રમણ રોકાઈ ગયું. અહિયાં કૃપાળુ દેવ કહે છે કે તમે તમારું પોતાનું ઘર ખાલી હતું અને તમે પાડોશીનું ઘર ભર્યું છે. પાડોશીનું ઘર ભરવાથી ક્યારે પોતાનું ઘર ભરાતું નથી. ખાલીપો જે હતો એ તમારા આત્મામાં હતો અને તમે બહારમાં વસ્તુને ભરી. તમે શરીર ઉપર દાગીના એવી રીતે પહેરી લીધા, વસ્ત્રો એવી રીતે પહેરી લીધા, તમે એવી રીતે તૈયાર થયા, એવા પરિગ્રહને ભેગો કર્યો, પણ તો પણ ઘર તો ખાલીનું ખાલી રહ્યું. કારણ કે ખાલીપો એ પોતાના ઘરમાં હતો અને આપણે ભર્યા બધા પાડોશીના ઘરને. પાડોશીના ઘરને ભરીને ક્યારે પોતાનું ઘર ભરાતું નથી. અંદરનો ખાલીપો મટે. અને એ ખાલીપો ક્યારે મટે? ખાલીપો ત્યારે મટે જયારે એ ઓળખાણ થાય કે હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણ છું એની ઓળખાણ જ તે ખાલીપાને મટાવી દે છે. અને એટલા માટે જ તે આ જાગૃતિ વર્તે. જે પ્રાપ્ત થયું છે એ બારમાં એ ક્યારે પણ મારા ચૈતન્યના પ્રદેશની અંદર પ્રવેશવાનું નથી. અનેક અનેક જ્ઞાનીઓના જીવનના ચરિત્રનું વાંચન કરી, એનો વિચાર કરી, એનું ચિંતન કરી, એમાંથી બોધ લે. જીસસ ક્રાઇસ્ટ ના સમયમાં એક વાર આવું થયું. એક કથા એવી છે કે એક વ્યક્તિનું મરણ થયું અને એને જીવનમાં ઘણા બધા પુણ્ય કર્યા હતા. પુણ્ય કર્યા એને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા. સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા ત્યાં ફાધર્સ હતા ઘણા બધા. એમાં એક ફાધરને આ વ્યક્તિએ કહ્યું કે મારે ક્યાં જવાનું છે? તો એ ફાધરે કહ્યું કે તારી ક્યાં જવાની ઈચ્છા છે તું બતાવ. કે મને સમાચાર મળ્યા છે એવા કે મધર મારિયા જીસસની માં એ પણ અહીંયા સ્વર્ગમાં છે, મારે એમને મળવું છે. અને એમને મળીને મારે ખાલી એક પ્રશ્ન જ કરવો છે, જો મારી મુલાકાત તમે કરાવી દો તો. મારિયા સાથે એની મુલાકાત કરવામાં આવે છે અને એ વ્યક્તિ મારિયાને પ્રશ્ન પૂછે છે કે તારો જે પુત્ર છે એ કેટલો આખી દુનિયામાં આવી રીતે ભગવાન તરીકે પૂજાય છે? મારો દીકરો તો મારું કીધું કર્યું જ નહીં. મને જીવનમાં એક ખેદ રહી ગયો કે મારા દીકરાએ મારું કયું કર્યું નહીં, એ ઉલટા માર્ગે જ ચાલ્યો. જે મેં એને કહ્યું એને મારા દીકરાએ કર્યું નહીં. મધર મારિયા, તમે તમારા દીકરામાં એવું શું કર્યું હતું કે જેના કારણે એ આટલે ઊંચા પદે પહોંચ્યો? મધર મારિયાએ કહ્યું, જેવી ફરિયાદ તારી છે એવી ફરિયાદ મારી પણ છે. મારા દીકરાએ મારું પણ માન્યું નથી, કારણ કે અમે હતા સુથાર, કારપેન્ટર હતા, અને અમારી ઈચ્છા હતી કે મારો છોકરો એ પણ કારપેન્ટર બને, પણ એ ભગવાન બન્યો. એને પણ અમારું માન્યું નથી. ભગવાન પણ કોઈ બને તોય છે, તમને ગમશે નહીં, કારણ કે તમને તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવી છે કે મારી ઈચ્છાની પૂર્તિ થાય, મારી વાસના ને કામનાની પૂર્તિ થાય. અને ખાલી એટલું જ નહીં કે પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે, બીજાની પણ ઈચ્છાની પૂર્તિ કરવી છે, અને બીજાની ઈચ્છાની પૂર્તિ કરવી એ પણ પોતાની ઈચ્છાની પૂર્તિ છે. ભારતને કહ્યું કે બોલ તારી શું ઈચ્છા છે કે પાકિસ્તાનનો નાશ થાય? પાકિસ્તાનને પૂછ્યું તારી શું ઈચ્છા છે કે ભારતનો નાશ થાય? બે પોતપોતાની ઈચ્છા બતાવી દીધી. અમેરિકાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? અમેરિકા કે ના, અમારે આ બધામાં પડવું નથી, ખાલી એટલું કરો ભારત પાકિસ્તાનની ઈચ્છા પૂરી કરી દો. આ બહુ ખતરનાક ઈચ્છા છે. બીજાની ઈચ્છાને પૂરી કરવાની ઈચ્છા બહુ મોટી ઈચ્છા છે. ઘણા મા બાપ મને કહે છે કે અમારી કોઈ ઈચ્છા નથી, ખાલી અમારી એટલી ઈચ્છા છે કે છોકરાની ઈચ્છા પૂરી થઈ જાય. પણ એ છોકરાની ઈચ્છા પૂરી થઈ જાય એ ઈચ્છા તમારી છે, અને બહુ ખતરનાક છે. કારણ કે ખબર નથી પડવા દેતી કે તમે ઈચ્છા વાળા છો. પોતાની ઈચ્છામાં તો હજી ખ્યાલ પણ આવે છે કે મારે ઘણી ઈચ્છાઓ છે, આ ઈચ્છામાં એવો ભ્રમ થઈ જાય છે. મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો અને દરેક વખતે હું ખાલી હાથે જ રહ્યો, જાગૃતિ રહી કે અંદરમાં ખાલી હાથે જ છું. એટલા માટે કારણ કે ભરેલો છે એ સમાઈ ગયો છે, એને દરેક સમયે અંતરમાં એ જાગૃતિ છે, પ્રતિ સમય એ જાગૃતિ બની રહે કે અહિયાં જે પ્રાપ્ત થયું છે એ પ્રાપ્તમાં જે કઈ પણ પ્રતિકૂળતા અને અનુકૂળતાઓ આ દેહને પ્રાપ્ત થાય, જ્ઞાનીને એ જાગૃતિ રહે છે કે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ત્યાં દ્રષ્ટિ કરું તો હું દુઃખને ભોગવું છું, દ્રષ્ટિ નથી કરતો તો હું કઈ ભોગવતો નથી. કર્મના ઉદયથી મને કોઈ દુઃખ નથી અને કર્મના ઉદયે મને દુઃખી કર્યા નથી. જયારે આપણું ધ્યાન ત્યાં જાય છે ત્યાં જ દુઃખને આપણે ભોગવીએ છીએ. અનુકૂળતા અને પ્રતિકૂળતા તમારી બાજુમાં જ છે. સોનાનો દાગીનો પડ્યો છે, તમે ઊંઘી રહ્યા છો, એ દાગીનો ત્યાંથી કોઈ લઈ લીધો અને કોઈ ચોર ચોરી કરીને જતું રહ્યું, તમને કોઈ દુઃખ નથી થતું. ચોરી કરવાથી દુઃખ નથી થતું, પણ ત્યાં ધ્યાન ગયું કે આ મારી વસ્તુ કોઈ ચોરીને ગયું, ત્યાં ધ્યાન ગયું. જ્ઞાની કહે છે અમારું ધ્યાન, અમારી દ્રષ્ટિ એ ઉદયો તરફ છે જ નહીં, ઉદયો આવે છે અમારી દ્રષ્ટિમાં નથી. ગાંધીજીની બહુ ટીકા નિંદા થતી છાપામાં, એટલી બધી ગાંધીજી વિશે ખરાબ નિંદાઓ કરતા અંગ્રેજોના જમાનામાં, પણ ગાંધીજીને જેટલી પણ નિંદા ટીકા થતી એના એમાં ગાંધીજીને એના ફળ નતા ભોગવવા પડતા, ગાંધીજીને દુઃખી નતું થવું પડતું. એટલા માટે કારણ કે ગાંધીજી છાપા વાંચતા જ નતા, વાંચે તો ધ્યાન જાય કે શું લખ્યું છે. લખાણ તો ઘણું લખ્યું છે, ત્યાં ધ્યાન જાય તો ખબર પડે. તમે તમારી પોતાની મસ્તીમાં જ એટલા મસ્ત રહો છો, અવકાશ તમે સ્પેસ જ નથી આપતા, તમારી પાસે એટલો સમય જ નથી. જયારે તમે કહો છો કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે, ત્યારે તમે પોતે કે એને પાસે દુઃખ લેવા તમે સામે જાઓ છો, તમે પોતે જ એને સ્પેસ આપ્યો, ખાલી જગ્યા આપી કે આવ તું મને દુઃખી કર, હું તારા તરફ ધ્યાન રાખવા માટે તૈયાર છું. જ્ઞાની કહે છે મારી પાસે સમય જ નથી, અમે અમારા સ્વરૂપમાં મસ્ત છીએ, અમે અમારી મસ્તીમાં મસ્ત છીએ. બારમાં કોઈ ગમે તે કે તમે એને ગ્રહણ કરી લેતા નથી. મને જાપાનની ઘટના સ્મરણમાં આવી રહી છે. જાપાનમાં એક ફકીરને ત્યાંના લોકોએ ગાળો આપી, એટલી બધી ગાળો આપી તો પણ ફકીરને કઈ થયું નહીં. અને પછી ત્યાંના લોકોએ પૂછ્યું કે તમને કઈ થતું નથી, અમે તમને આટલી બધી ગાળો આપીએ છીએ તો એ છે. ફકીર કહે છે ચાલો મારી સાથે. એ ફકીર એ બધાને લઈને એના ઘરે જાય છે અને લાકડાની પેટી હતી એ જૂની પેટીને ખોલે છે ને એમાંથી કપડાં કાઢે છે. કપડાં કાઢ એટલી વાસ આવે છે કપડામાંથી. એ કપડા એ લોકોને આપે છે કે લો તમે આ કપડાં બધા પહેરી લો. એ લોકો કહે છે કે અમે તારા ગંદા કપડાં કેવી રીતે પહેરી લઈએ. આ ફકીર કહે છે જેવી રીતે તમે બીજાના ગંદા કપડાં પહેરી નથી લેતા, એવી રીતે મેં તમારા ગંદા શબ્દોને ઓઢી નથી લેતા. તમે બોલે રાખો, જે બોલવું એ બોલે રાખો, અમે મારી મસ્તીમાં મસ્ત રહીએ છીએ, અમે કોઈના ગંદા કપડા નથી પહેરતા. કોઈ પણ સંયોગ એ મારા દુઃખનું કારણ નથી. મારી પોતાની જે વૃત્તિ છે એ વૃત્તિ જ મારા દુઃખનું, મારા સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. અને જ્ઞાનીઓને આ બોધ નિરંતર છે કે અનેક વાર આવો મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો અને ભવ પ્રાપ્ત થયો હોવા છતાંય તે પરિભ્રમણ ન ચડ્યું. કારણ કે પરિભ્રમણ જયારે શરીર પ્રાપ્ત થાય છે ત્યારે દેહાતીત દશા પ્રગટ થાય ત્યારે જ પરિભ્રમણ ચડવાનું બીજ રોપાય છે. કોઈ પણ દશા ખરેખર જયારે પ્રગટ થાય એના પહેલા ભાવોથી એવી દશા પ્રગટ થાય છે. અને એટલા માટે સાધકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નરકમાં કોઈ પછી જાય છે પેલા ભાવથી નારકી અહીંયા જ બની જાય છે. કારણ કે આત્માની એક વ્યવસ્થા, પ્રકૃતિની એક વ્યવસ્થા એવી છે કે આ આત્મા છે અને આ આત્મા નરકમાં એવા પ્રકારનું શરીર ધારણ કરે તો શરીર જેવા પ્રકારનું છે અને આત્મા અહીંયા અલગ પ્રકારનો હોય તો એ શરીર સાથે મેચ ન થાય. કઈ ફિટ તો થવું જોઈએ. તો નારકી નું હોય શરીર અને આત્મા હોય પાપના પરિણામ વગરનો, તો એ ત્યાં ફિટ નહીં થાય. એટલે આત્મા પેલા અહિયાંથી એવો થઈ જાય છે ભાવોથી નારકી જેવો જ, કે તૈયાર કરે છે પોતાને નરકના શરીરની સાથે પોતાને ફિટ કરવા માટે. ભાવોથી નારકી થઈ જાય છે અને નારકી પછી થાય છે. હકીકતનો નારકી પછી બન્યો છે, પેલા ભાવોથી થઈ ગયો છે. અને આ બહુ મહત્વની વાત છે. એટલા માટે કારણ કે ભવિષ્યમાં જે થવાનું હોય પેલા ભાવોથી અહીંયા થવા લાગે છે. અને એટલા માટે જ આત્મા શરીર રહિત સિદ્ધ કિલા પર જયારે પહોંચે, શરીર રહિત સિદ્ધ દશાને પ્રાપ્ત થશે. એ પછી સિદ્ધ દશાને પ્રાપ્ત પછી થાય છે, શરીર રહિત પછી થાય છે. પેલા ભાવોથી એવો થઈ જાય છે, ભાવોથી એવો થઈ જાય છે. એટલે કે દેહ હોવા છતાં તે દેહાતી થઈ જાય છે. કારણ કે જેવું ભવિષ્યમાં થવાનું હોય એના પહેલા તે આત્માની ભાવોની સ્થિતિ એવા પ્રકારની થઈ જાય. એટલા માટે દેહ હોવા છતાં જ્ઞાનીને દેહ નથી. દુનિયાને એમ દેખાય કે આ શરીરની સાથે જ અહીંયા અંતર અંદર પ્રવેશ કરે છે. કારણ કે આખી દુનિયામાં આ અજ્ઞાનના અંધકારની એવી કાળી પટ્ટીથી તે આ જગતને દેખ્યું, એટલા માટે સત્યના દર્શન થયા નથી. અને પટ્ટી પણ કોઈ બીજાએ નથી બાંધી, પોતે જ તે બાંધીને પોતે જ આ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. જાગે, એક શબ્દમાં વારંવાર હું આ કહીશ કે જાગવાનું નામ ધર્મ છે, ઊંઘવાનું નામ અધર્મ છે. જાગો, જાગૃતિ એ ધર્મ છે. જ્યારે પણ કોઈ પણ દુઃખ થાય એ દુઃખમાં પણ એવા પ્રકારનું તત્વ વિચાર ને ચિંતન ચાલે કે જેના બળ પર જાગૃતિનું બીજ રોપાય. જેમ પગમાં કાંટો વાગે, એ કાંટો વાગે ત્યારે જ આપણને અહેસાસ થાય છે કે મારે પગ પણ છે. પગમાં જ્યાં સુધી કાંટો નથી વાગતો પગની યાદ નથી આવતી. તમારો પગ છે, કેટલી વાર પગમાં ધ્યાન જાય છે, પણ જયારે પગમાં કઈક સરવર સરવર થતું હોય તો આમ ખબર પડે કે કઈક પગ પગ છે. પગના તરફ ધ્યાન ત્યારે ગયું જયારે પગમાં કઈક થયું. માથું છે એની તો ખબર જ નથી પડતી, માથામાં દુખે ત્યારે ખબર પડે કે માથું પણ છે. આ બેહોશી વાળી અવસ્થા આવા પ્રકારની હોય છે. અને એટલા માટે જ છે કે હું જાણનાર ચૈતન્ય તત્વ જાણનાર છું. એ રાગનો કાંટો જયારે અંદરમાં વાગે ત્યારે જ્ઞાની જાગૃત થઈ જાય છે કે આ મારા પોતાના ચૈતન્યપણાને બતાવે છે કે મારું કામ આમાં માત્ર જાણવાનું છે, હું માત્રામાં જાણનારો છું. એ આ રાગનો કાંટો વાગ્યો, એ કાંટો એ મારો વિરોધી નથી, એ જ મને અહેસાસ કરાવે છે, મને રિયલાઇઝ કરાવે છે કે જાગૃત રહેજે કે આમાં તારો રોલ એટલો જ છે કે તું માત્ર જાણનાર છે. જે વિપરીત છે વિપરીત નથી, એ વિપરીત છે એ સત્યના અનુભવ માટેનું કારણ બનનારું છે. કાળું એ કાળું સફેદનું વિરોધી નથી, એ કાળું છે એ સફેદને દેખાડનારું છે. એટલા માટે કાળો દાગ છે, કાળો દાગ એ સફેદનો વિરોધી નથી, એ કાળો દાગ જે છે બતાવે છે કે કપડું સફેદ છે. કેમ કે કપડું કાળું હોત તો કપડાનો અહેસાસ જ ન થાય, કાળા ઉપર કાળાનો અહેસાસ ન થાય. જેને વિરોધી કહીએ છીએ વિરોધી નથી, એ અહેસાસ કરાવે છે. બ્લેકબોર્ડ ઉપર આપણે વ્હાઇટ ચોકથી લખીએ છીએ એ કાળું અને સફેદ વિરોધી નથી. એવી રીતે વિકાર જે થાય એને વિરોધી જ, એ વિરોધી નથી. એમાં પણ જ્ઞાની કહે છે કે એમાં પણ અમે અમારી શુદ્ધતાને જાણી લઈએ છીએ. કારણ કે અશુદ્ધતાને જાણનારો અશુદ્ધ નથી, અશુદ્ધતાને જાણનારો શુદ્ધ છે. વિમાનમાં તમે યાત્રા કરો છો, ઉપર આકાશમાં તમે દેખો એમ લાગે ક્યારે કે વિમાન રોકાઈ ગયું છે. વિમાન ગતિ નથી કરતું, પણ તમે જેવા નીચે લેન્ડ થાવ છો, નીચે વિમાન આવે ત્યારે એમ લાગે છે કે વિમાન આકાશમાં હતું એના કરતા વધારે ગતિ કરે છે જમીન ઉપર. આકાશમાં જેટલી ગતિ હતી એનાથી તો ઘણી ગતિ ઓછી થઈ ગઈ છે, પણ નીચે ઉતરીએ ત્યારે એમ લાગે છે કે વિમાને ગતિ વધારી દીધી છે. આની પાછળનું રહસ્ય છે કે નીચે ઉતરીએ ત્યારે કેમ અહેસાસ થાય. કારણ કે આકાશમાં વિમાન ગતિ તો કરતું હતું, પણ ગતિ કરતું હતું એ ગતિ કરે છે એને અનુભવવા માટે સામે કોઈ બિલ્ડિંગો નતા, કઈ સ્થિર નતું, કઈ ટકી રહેનારું સામે એવું દેખાતું નતું જે આપણને રિયલાઇઝ કરાવે કે વિમાન ગતિ કરી રહ્યું છે. અને જમીન પર આવતા તે બિલ્ડિંગો રસ્તાઓ બધું દેખાવા લાગે છે ત્યારે અહેસાસ થાય છે કે વિમાન ગતિ કરે છે. તો એ જે સ્થિર છે એ અસ્થિર નું વિરોધી નથી, એ સ્થિર છે એ અસ્થિરતાને બતાવે છે કે હું અસ્થિર છું. જેટલા પણ વિકાર આત્મામાં થાય છે, જ્ઞાની કહે છે કે વિકારમાં પણ પોતાના સ્વરૂપની જાગૃતિ રહે. આ સ્વરૂપની જાગૃતિ રહે કે વિકાર જે છે એ મારી શુદ્ધતાને બતાવી રહ્યો છે, અશુદ્ધતા જે છે એ પણ બતાવી રહી છે કે હું શુદ્ધ છું. નિરાશ થવાની જરૂર નથી, એનાથી નિરાશ નથી થવાનું. એટલા માટે આ વાત કહી કે એમાં પણ તમે જ્ઞાતા દ્રષ્ટા રહીને જાગૃતિ પૂર્વકનો આવો અભ્યાસ કરી શકો છો. દરેક સમયે આ જાગૃતિ ગમે એવા શાસ્ત્રોને તમે વાંચી લો, પણ શાસ્ત્રોને વાંચવાથી કઈ નહીં થાય. એટલે પરમ કૃપાળુ દેવનું આ જે પદ, આ કાવ્યની તમે પાઠ તમે રોજ તમે કરો, પણ એ તમારા માટે કઈ નથી. એટલા માટે તમે બોલો બહુ પુણ્ય કેરા પુંજથી, આ બધું બોલી જશો, પણ એમાં તમારું કઈ નથી. તમારું એટલા માટે કઈ નથી કારણ કે કોઈ બીજાની સંપત્તિને ગણીને તમે ક્યારે ધનવાન ન બની શકો. આ પરમ કૃપાળુ દેવની પોતાની સંપત્તિ છે, જેમના આત્મામાં પોતાના પુરુષાર્થથી પોતે કમાયેલી સંપત્તિ છે. અજ્ઞાનીઓ આખી જિંદગી એ સંપત્તિને ગણે રાખે છે અને ભ્રમમાં પડી જાય છે કે આપણે ક્યારેક સંપત્તિવાન થશું નહીં. તમે પોતે પુરુષાર્થ કરો ને જાગો, અને તમારા અંદરથી હવે જે નીકળે એ તમારો વૈભવ છે. આ પરમ કૃપાળુ દેવના વૈભવની ખાલી ગણતરીઓ ચાલી રહી છે. એટલું ખરું કે જયારે કોઈ મુનિમ શેખની સંપત્તિને ગણતો હોય, એ ગણતો હોય તો એને ગણતા આવડી ગયું, એટલે હવે એને ગણવાનું નથી શીખવાનું. જયારે પોતાની કમાશે ત્યારે એને ગણતા તો આવડી ગયું છે. કૃપાળુ દેવની જે આ સંપત્તિ છે બહુ પુણ્ય કેરા, આ એમ કૃપાળુ દેવનો પોતાનો કમાયેલો આ વૈભવ અંદરથી બહાર નીકળ્યો છે કે અમારા અંતરમાં આવું ચાલી રહ્યું છે. અજ્ઞાનીઓ ખાલી મોઢેથી બોલી જાય છે, બોલી જવું આ પાઠ કરી જવો એમાં ક્યાંય ધર્મ નથી. કારણ કે તમે જેટલો વ્યવસ્થિત પાઠ કરશો એના કરતા આ રેકોર્ડરમાં જે અવાજ આવશે વધારે પ્રોપર પાઠ કરશે. તમે તો કદાચ જોકું આવી જશે, રેકોર્ડર તો કન્ટિન્યુઅસ કરતું રહેશે, બોલવું એમ નહીં. અંદરમાં જાગૃતિ કેટલી છે, શબ્દો એ શબ્દો નહીં પણ શબ્દોની પાછળ જે છે એ જ્ઞાનીના ભાવને ગ્રહણ કરો. એક વ્યક્તિ તમને જગાડે છે, એ દંડાથી તમને જગાડે છે અને તમે દંડો પકડી લો છો. એ દંડો તમને નથી જગાડતો, એ દંડાની પાછળ કોઈ જીવતો પુરુષ છે જે તમને જગાડી રહ્યો છે. આ જે પદો છે, આ જે શબ્દો છે, એ શબ્દો એ દંડા છે. આ દંડિકા જેવા છે, એ તમને જગાડતા નથી, એની પાછળ કોઈ જીવન સદગુરુ છે. પણ અજ્ઞાની એ દંડાને પકડીને એમ માની બેસે છે કે બસ આનાથી મને જાગવાનું થયું. નહીં, એ સદગુરુના જે ભાવ છે એ ભાવને સમજો. આ શબ્દો તો અહીંયા છે પણ શબ્દોની પાછળના જે ભાવ છે એ ભાવને આપણે સમજ્યા નથી. ને ભાવ શબ્દોમાં ક્યાંય નથી હોતા, ભાવ શબ્દોમાં નથી, ભાવ જ્ઞાનીઓના હૃદયમાં છે. શબ્દોમાં ભાવ નથી, તમારી અંતરમાં ભાવ હશે તો એ શબ્દોમાં તમે એના ભાવને ગ્રહણ કરશો. બાકી તમે એવી રીતે જ વાંચી જશો જેવી તમે છાપું વાંચી જાઓ છો, કારણ કે તમારી અંતરમાં. એટલા માટે હું સદાય સાધકોને કહું છું કે કુરાનમાંથી જો ભાવ તમારે જોતો હોય તો તમારે મુસ્લિમનું હૃદય જોઈએ, બાઇબલમાંથી ભાવ જોતો હોય તો તમારે ક્રિશ્ચિયનનું હૃદય જોઈએ, ગીતામાંથી ભાવ જોઈએ તો હિન્દુનું હૃદય જોઈએ. ક્રિશ્ચિયનને તમે ગીતા આપો આમને આમ વાંચી જશે ને કઈ નહીં, કારણ કે શબ્દોમાં કઈ નથી, તમારી અંદર છે કે નહીં એ અગત્યનું છે. આ બહુ પુણ્ય કેરા પૂંજ હું ઘણા લોકોને આપું આખા વિશ્વમાં, પણ જેને આ ભાવ જ નહીં હોય એ વાંચી જશે આમના. તમને ભાવ અંતરમાં છે એટલા માટે, પણ એ અંતરમાં ભાવ પણ સ્વરૂપને સમજીને હોય તો સાચો છે. તર્કથી યુક્તિથી શબ્દોથી શાસ્ત્રોથી ક્યારેય પણ સત્યની પ્રાપ્તિ નહીં થાય. એરિસ્ટોટલના જીવનની એક ઘટના મને સ્મરણમાં આવી છે. એરિસ્ટોટલ સમુદ્રના કિનારે ચાની એક પ્યાલી લઈને દરિયામાંથી પાણી ભરે છે. એવી એક વ્યક્તિને દેખે છે, દેખતા એરિસ્ટોટલને એમ થાય છે કે આ વ્યક્તિ ચાની પ્યાલી લઈને દરિયાને ખાલી કરે છે અને કિનારા ઉપર આવીને એ પાણી પાછું ફેંકી દે છે. પાછું પાણી ભરવા જાય છે અને પાછું પાણીને કિનારા ઉપર ફેંકે છે. એરિસ્ટોટલ ને હસવું આવી ગયું કે આજે શું કરીએ, કે શું કરે છે, કે દરિયો ખાલી કરું છું, દરિયાને ખાલી કરી રહી છું. એરિસ્ટોટલે કીધું, તારા જેવો મૂર્ખ મેં કોઈ જોયો નથી. ચાની પ્યાલીથી ક્યારે દરિયો ખાલી થાય? એ વ્યક્તિ એરિસ્ટોટલે કહ્યું કે એ વ્યક્તિ મારો ગુરુ બની ગયો. એ વ્યક્તિએ કહ્યું કે હું જેમ મૂર્ખ છું તો એરિસ્ટોટલ તું શું કરી રહ્યો છે? તું પણ એ જ તો કરી રહ્યો છે કે તર્કથી અને યુક્તિથી તું સત્યને પ્રાપ્ત કરવા માંગી રહ્યો છે. જેવી રીતે ચાની પ્યાલીથી સમુદ્ર ખાલી ન થાય એમ તમારા તર્ક અને યુક્તિ અને શબ્દો અને શાસ્ત્રો એ ક્યારેય સત્યને પ્રાપ્ત નહીં કરાવે. તમે અંદર ડૂબકી લગાવો, તમે સાહસ કરો અને તમે અંદર પડો. કારણ એ છે, કારણ કે જાગે ત્યારે કે જયારે પોતાને તે અંતરમાં એ સ્પર્શ ના થાય, એ વાણીનો ભાવ પોતાના અંતરમાં તેઓ સ્પર્શી જાય. જયારે પણ જીવનમાં પ્રતિકૂળતા આવે, દુઃખ આવે, ત્યારે એ જાગૃતિ રહે. આ જાણનાર જે છે એ જાણનાર ને કોઈ અસર થઈ નથી. શરીર કપાય છે, પણ કપાય છે ત્યારે એ જાગૃતિ રહે કે કપાય છે એની પાછળ પણ જે કપાઈ રહ્યું છે ને જાણનારો નથી કપાઈ રહ્યો. અને આ એક સમયમાં આ જાગૃતિ નહીં આવે. વારંવાર દરેકે દરેક ઘટનામાં, નાની નાની ઘટનામાં આવો અભ્યાસ કરવો તો ખબર પડશે. સાબુ હાથમાં લીધો છે, શરીર પણ સાબુ લાગી રહ્યો છે, આ જાગૃતિ વર્તે. કસાઈને દેખ્યો તો કસાઈની દુકાનમાં કે જે માંસની વચ્ચે બેઠેલો છે, અને મેં કહ્યું હતું કે કેટલો મોટો પાપી છે, પણ એટલું મોટું પાપ તો નતો કરતો કે માંસને સાફ સફાઈ તો નતો કરતો, ધોતો નતો. આ સાફ સફાઈ કરતી વખતે અંતરમાં એ બોધ રહી કે આ શું થઈ રહ્યું છે, અને એ બોધ રહી કે એમાં પણ આ માંસ માંસને જે ધોઈ રહ્યું છે એમાં જાણવા વાળો એમાં ક્યાંય નથી, એ દૂર છે અને એ જ હું છું. આવા આવા ચૈતન્યના જાગૃતિના બળ પર જ તે એ પાપથી છુટકારો થાય છે. અજ્ઞાની બહારથી અંદર જવા માંગે છે, બહારથી અંદર નથી જવાનું, અંદરથી બહાર આવો. પ્લાસ્ટિકનું ફૂલ છે જેના ઉપર તમે બહારથી પરફ્યુમ છાંટો છો, એ સુગંધ બહારથી અંદર ગઈ છે, એ નકલી છે. અને અસલી ફૂલ છે જેમાં અંદરથી બહાર સુગંધ આવી રહી છે. અસલી સદાય અંદરથી બહાર આવશે. અને અજ્ઞાનીઓ ક્રિયાકાંડ બહારમાં કરીને અંદર આત્મામાં જોવા માંગે છે, બહારથી અંદર જાય એ બધું નકલી છે. ને જ્ઞાની કહે છે અંતરમાં ચૈતન્યની જાગૃતિ એવી પ્રગટ થઈ કે હવે બહારમાં સહજ પ્રસાદી પડાઈ જાય છે. અંતરથી એ બહારમાં આવ્યા છે. એક ક્ષણ માટે પણ આ સંસાર સુખરૂપ ન લાગે, થાય છે એવું. મોટી બીમારી આવતા નાની બીમારી ભૂલાઈ જાય છે. તમે પોતે જો, માથાનો દુખાવો એટલો બધો હોય અને ડોક્ટર આવીને કહે કે તમને કેન્સરની બીમારી છે, તમારા જે રિપોર્ટ આવ્યા છે એમાં કેન્સરની બીમારી આવી છે, માથાનો દુખાવો તમને લાગતો જ નથી, એ મટી નથી ગયો. ખરેખર એવું છે, મોટી બીમારી આવતા નાની બીમારી ભૂલાઈ જાય છે. પેલા ધન સંપત્તિ નથી ત્યારે આપણે માનતા હતા કે હું દુઃખી છું, પણ ધન સંપત્તિ આવતા છે એમ માનીએ છીએ હું સુખી છું, સુખી નથી. પેલા દુઃખ હતું, હવે મોટું દુઃખ આવ્યું છે ત્યારે નાનું દુઃખ ભૂલાઈ ગયું છે. ભ્રમ એવો થાય છે કે હું સુખી થઈ ગયો છું, સુખી નથી થઈ ગયો. જૂનું જે નાનું નાનું દુઃખ હતું એ નાનું નાનું દુઃખ જતું રહ્યું છે, હવે મોટું દુઃખ ચાલુ થયું છે. અશુભ દેહ માનવ નો મળ્યો તો ભવચક્ર નો આટો ફેરો એ કઈ ન ચડે. ખરેખર એ છે, જિંદગી એક સપનું છે અને મૃત્યુ છે સપનાનું છૂટી જવું. તમે જો પૂર્વના દેશોમાં જે જ્ઞાનીઓ થયા એ જ્ઞાનીઓ પોતાના જીવન વિશે કઈ નથી લખતા, આચાર્ય દેવો જે થયા એ પોતાના જીવન વિશે કઈ નથી લખતા, એની પાછળ આ કારણો છે. કારણ કે જીવન એક સપનું જાણે છે અને કે છે જે સપનું છે સપના વિશે શું લખવું. કોઈ વ્યક્તિ પોતાના સપના વિશે થોડું લખે. પશ્ચિમના દેશોમાં અમેરિકા અને યુરોપમાં હિસ્ટ્રી બહુ જ છે, હિસ્ટ્રી બહુ લખાય છે. એટલા માટે કે આ વ્યક્તિ આવી હતી, આ વ્યક્તિ આવી હતી, એની હિસ્ટ્રી બહુ લખાય છે. પૂર્વના દેશોમાં એવા કેટલા મહાપુરુષો થયા જેમાં એની હિસ્ટ્રી આપણને ખબર જ નથી. કારણ કે આ સપનું છે અને સપનાના વિશે કઈ લખાય નહીં. સપના વિશે શું લખવું? જે રીતે નાના નાના સપના રાત્રે આવે છે અને આપણે લખતા નથી, જિંદગી પણ એક સપનું છે, અમે સપના વિશે કઈ લખતા નથી. પણ અમેરિકામાં એવા કેટલાય લોકો એવા છે કે જે રાત્રે આવેલા સપનાને લખે છે સવારના ડાયરીમાં. જો અહીંયા નાના નાના સપના લખાય છે તો પછી મોટા સપના પણ કેમ ન લખાય? એટલા માટે અહીંયા હિસ્ટ્રીઓ પણ લખાય છે. કારણ કે સપનામાં વધારે રસ છે. અને અહીંયા કે છે જાગો. આપણે આપણે સપના દેખીએ છીએ, આપણા સપના બદલાતા જાય છે. પેલા આપણે સપનું દેખીએ છીએ કે હું કૂતરો છું, પછી હું બિલાડી છું, હું ગાય છું, હું ભેંસ છું. આ બધા સપના છે, આ બધા સપના છે. હવે અત્યારે સપનું દેખી રહ્યા છે કે હું મનુષ્ય છું. અને આ સપનાથી મુક્ત થવાનો ઉપાય શું? સપનાથી મુક્ત થવાનો ઉપાય એક જ ઉપાય છે કે જાગો. જેવા જાગ્યા તે સપનું છૂટી ગયું. અને જાગવાથી એક સપનું નથી છૂટતું, જાગવાથી બધા સપના છૂટી જાય છે. હવે કોઈ સપના નહીં આવે, કારણ કે જાગૃત વ્યક્તિને કોઈ સપના નથી. એટલા માટે હું સદાય સાધકોને આ વાત વારંવાર કહું છું, જાગો. જાગૃતિ એ ધર્મ છે. કારણ કે તમને એક સપનાથી નહીં, અનંત ભવના સપનાથી મુક્ત કરી દે છે. જાગો. જાગૃતિ એ ધર્મ છે, બેહોશી એ અધર્મ છે. જેવો જાગ્યો સપનું છૂટી ગયું. આપણા સપના બદલાય છે, સપના છૂટતા નથી. સપના બદલાય છે અને સપના બદલવાથી આ આટો તો ચાલુ રહ્યો, ફેરો તો ચાલુ રહ્યો, એ રોકાયો નહીં. એક બ્રહ્મ અને બ્રહ્મા આપણે આ જીવન જીવી રહ્યા છીએ. એવું જીવન જીવી રહ્યા છીએ જે બિલકુલ બેહોશી વાળું છે, જેમાં કોઈ હોશ નથી. મેં તમને કહ્યું કે નાની નાની ઘટનાઓમાં એ જાગૃતિના પ્રાણને તમે પૂરો. કોઈ પણ તમારી શરીરની ક્રિયાને અત્યારે બદલવાની જરૂર નથી. તમે જે કામ કરો છો એ બધા જ કામ તમે કરતા રહો. બધું જ તમારું રૂટીન એક જ પ્રકારનું એવું જ રહે. ખાલી એક જ કે આમના મરદાની જેમ થતું હતું, હવે તમે એનો વિચાર ચાલુ કરો કે આ કોણ કરી રહ્યું છે. તમે ક્રિયા કરતા હો, એ ક્રિયામાં આ કોણ ક્રિયા કરી રહ્યું છે? આ શરીરની જે ક્રિયા છે એ શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા, આ બે ક્રિયા વચ્ચેનો ભેદ જાણો. મારું કાર્ય અહીંયા શું છે? જેવી રીતે તમે અત્યંત દૂરથી અહીંયા કોઈ મડદામાંથી નીકળતા અવાજને તમે સાંભળી રહ્યા છો, જ્ઞાની કહે છે તમે જેટલા દૂરથી આ મડદામાંથી નીકળતા અવાજને તમે સાંભળી રહ્યા છો એટલો અત્યંત દૂરથી હું આ મડદામાંથી નીકળતા અવાજને દૂરથી માત્ર જાણી રહ્યો છું. તમારી તમારી સાથે જ છું, હું ત્યાં નથી. કોઈ કર્મના ઉદય તમારે આવે ને તમે એમ ન માનો કે અરે હવે શું કરું, આ તો હું તો કર્મના ઉદય ને કર્મના ઉદયથી નાચતી હું કઠપૂતળી છું, હું શું કરું, કઈ ન કરી શકું. કર્મના ઉદયથી નાચતી કઠપૂતળી છું નહીં, કર્મના ઉદયથી નાચતી કઠપૂતળી તમે નથી. આ શરીર છે જે કર્મના ઉદયથી નાચતી કઠપૂતળી છે. એટલા માટે તમારે પિક્ચરમાં જવું પડે પતિ સાથે, અરે હું શું કરું, કર્મના ઉદયથી નાચતી કઠપૂતળી છું, હું નહીં. આ કર્મના ઉદયથી નાચતી કઠપૂતળી છે. શરીરને જવું પડી રહ્યું છે ત્યાં, પણ અંતરમાં એ જાગૃતિ વર્તે, અંતરમાં એ જાગૃતિ વર્તે કે આ જે કઠપૂતળી નાચી રહી છે એનો નાચ જ્યાં થઈ રહ્યો છે ત્યાં હું નથી, હું સ્ટેજ ઉપર નથી, હું ખુરશી ઉપરથી એને જોઈ રહ્યો છું કે આ કઠપૂતળી નાચી રહી છે. આ ભેદ તમને આ શરીરથી દેખાશે. કોઈ પણ ક્રિયા તમે કરો, હું સ્ટેજ ઉપર જે દ્રશ્ય કે પડદા ઉપર જે દ્રશ્ય, એ દ્રશ્ય જ્યાં છે ત્યાં હું નથી, હું ખુરશી પર છું. અને આ દેહની ક્રિયા
અને રાગાદી વિકલ્પો, એ રાગાદી વિકલ્પો ને જ્ઞાની દ્રશ્ય કહે છે, અને પોતાને દર્શક કહે છે કે પોતે ખુરશી પર બેઠો છે, અત્યંત દૂરથી એને દેખી રહ્યો છે. કોઈ શંકા કરી કે અત્યંત દૂરથી એ, અત્યંત દૂરથી એમ કેમ કહો છે? અત્યંત દૂરથી કહેવાનું આ પ્રયોજન છે કે ક્યારે પણ બંને એક હતા નહીં, ક્યારે એક થવાના નથી. વર્તમાનમાં જ એક નથી એમ નહીં, ત્રણેય કાળમાં એ જુદા જુદા છે. અને જયારે ત્રિકાળ સ્વરૂપ પોતાનું અનુભવમાં આવ્યું, હવે અહીંયા માત્ર હોવા માત્રથી એ અહીંયા છે. હવે અનંતની યાત્રા પર નીકળ્યો છે, લાંબી યાત્રાથી થાક લાગ્યો છે અને અનંતની યાત્રા પર એ નીકળ્યો છે. હવે એ જ્ઞાની અહીંયા છે, પણ અહીંયા એ એવી રીતે છે કે જાણે બસ એ હોવા માટે, એ જગતના માટે છે, પોતે અહીંયા નથી. એ કઈક નવા લોકમાં પહોંચી ગયો છે, અને એ જે લોકમાં પહોંચી ગયો છે એ લોક તમને દેખાતો નથી. તમને એ લોક એટલે દૂરનો છે કે તમને દેખાતો નથી, તમને ખાલી એનું ચામડું જ અહીંયા દેખાઈ રહ્યું છે. અને એ કહે છે કે જે લોકમાં હું વાસ કરું છું, હે ચૈતન્ય પરમાત્મા, તમે પણ પધારો એ લોકમાં. એ લોકનો આનંદ કઈક ન્યારો છે. તમે ક્યાં અહીંયા આ દેહના કાદવ કીચડમાં અટકીને બેઠા છો? ચાલો મારી સાથે એ લોકની યાત્રા કરો, ચાલો તમે એ લોકનો અનુભવ કરો. નિત્ય નિગોધ થી હું નીકળ્યો હતો, અને સિદ્ધની યાત્રા કરવા માટે, એ પદ સુધી પહોંચવા માટે હું નીકળ્યો છું. નિત્ય નિગોધ મારું પિયર હતું, અને હું મારા હવે સાસરે જાઉં છું. પિયર થી નીકળીને હવે હું યાત્રા કરી રહ્યો છું, હું સાસરે જઈ રહ્યો છું. દીકરી સદાકાળ માટે સાસરે શોભા આપે છે, પિયર માં નહીં. હું પિયર થી નીકળ્યો છું, અને હવે હું સાસરે જઈ રહ્યો છું. જાગૃતિ એ વર્તે. જયારે દીકરી સાસરે જતી હોય ત્યારે સાસરે જતા પહેલા એના જે સગા સંબંધીઓ મિત્રો, એ બધાને એકવાર મળી લે છે, બધાને એકવાર મળી લે છે કે હું જઈ રહી છું. હું 142 દેશોના લોકો જે મારા જૂના સાથી ને મિત્રો છે, એ મિત્રોને મળું, ત્યારે એવી રીતે હું તમને પણ મળવા આવ્યો છું કે હું સાસરે જાઉં એની પહેલા તમને બધાને મળી લઉં, મારા જૂના મિત્રોને થોડો મળી લઉં, અને મળીને તમને કહું કે એ દીકરી પણ કહે છે કે હું અહીંયા સાસરે જઈ રહી છું, તમે ક્યારેક એક ગામ આવો તો મળજો મને. હું પણ તમને કહું છું ક્યારેક મારા સાસરામાં આવશો તો મળજો. તમે પણ પધારજો, અને તમે પધારો, તમે પણ મારી સાથે યાત્રા કરો. બિલકુલ બેહોશ ન બનો, અંદરથી ઉલ્લાસ લાવો. તમારી અંદરથી બિલકુલ ઊંઘી ગયા છો એ જાગો. ઉલ્લાસ ઉમડે કે અહીંયા જ્ઞાનની ધારા અંતરમાં વહી રહી છે, ચૈતન્યની ધારા. જ્ઞાન ને જ્ઞાન સિવાય બીજું ક્યાંય અનુભવમાં નથી આવતું. તમારી અંતરે ચેતના જાગૃત કેમ નથી થતી એ જાણીને જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે. કહું પછી એ જાણીને આશ્ચર્ય થાય છે. તમને પણ આ આશ્ચર્ય થવું જોઈએ કે કેમ આત્માની અનુભૂતિ થાય, એમાં કોઈ આશ્ચર્ય નથી થતી, એમાં આશ્ચર્ય થાય છે કે સત્તા સ્વરૂપ હાજર છે, કેમ અનુભૂતિ નથી થતી. તમે જયારે અહીંથી ઉભા થાવ, અરે આ શરીર તમે સાંભળો નહીં, ખાલી આ શરીર એવી રીતે આ છે, ખબર પણ નથી કે અરે આ શરીર પણ છે, આ પરમાણુઓ પણ અહીંયા છે. અને એ પરમાણુને પણ તમે એવી રીતે કે બસ ઘણા વખતથી આમ મુઠ્ઠીમાં તમે કંઈક ભાર લઈને ઉભા હો. હું જયારે પણ ગજપંથાની તીર્થની એ યાત્રા કરવા માટે જાઉં છું, મારી સાધના ભૂમિ પર જયારે જાઉં છું, ત્યારે હું સદાય સાધકોને કહું છું આ એ ભૂમિ છે. ઘણા વખતથી મુઠ્ઠીમાં કોઈક કઈક ભારે વસ્તુ આમ પકડીને રાખી હતી, અને જોતા હતા ક્યાં છોડું, આ બહુ ક્યાં છોડું, કે બસ એમ થયું કે લાવા એ છોડી દો, છોડી દીધી. 8 કરોડ મુનિઓ આ ભૂમિ પર આ ભાર જે પકડ્યો હતો એને મૂકીને નીકળી ગયા. હું એ જગ્યા શોધી રહ્યો છું કે હવે આને ક્યાં છોડું. જાગૃતિ રહી, જે જગ્યાએ છૂટી ગયું, અંદરમાં એ લાગે કે બસ હવે આ પરમાણુનો ઢગલો છે, હવે આ પરમાણુનો ઢગલો એ ક્યારે છૂટે.
પણ ત્યારે તમે સાંભળ્યું હોય પેલા, જયારે તમે એનો વિચાર કર્યો હોય કે આ પરમાણુ નો ઢગલો ખાલી એક સાથે રહેલો ઢગલો છે, એ બે માં આમ ઢગલા ઢગલામાં કોઈ ભેદ તમે નથી પાડતા, ઢગલા ને ઢગલામાં હવે તમે કોઈ ભેદ નથી પાડતા કે આ ઢગલામાં આ ઢગલામાં કઈક અંતર છે, અને એવી રીતે તમે દૂરથી તમે દેખો છો આ ઢગલાને. પછી તમે જાગૃતિ તે હોશ અંતરમાં જયારે પ્રગટ થાય ઊંઘમાં પણ તમે પડખું ફરો ત્યાં જાગૃતિ અંતરમાં એ ધારા નિરંતર રહી. જ્ઞાની રાત્રે 2 વાગે પણ આમ ઊંઘમાં આમથી આમ પડખું ફરે, પડખું ફરે ત્યારે જાગૃતિ અંતરમાં વર્તે છે કે હું ચૈતન્ય તત્વ, મારા ચૈતન્ય પણ માંથી રાગના વિકલ્પ રૂપે પડખું ફરી ગયો નથી, હું ચૈતન્ય મટી ગયો અને કઈક અલગ બની ગયો, હવે રાગ થઈ ગયો કે વિકલ્પ થઈ ગયો કે દેહ થઈ ગયો, નહીં, શરીર પડખું ફરે છે પણ હું મારા ચૈતન્ય પણાથી વિકાર રૂપે પડખું ફર્યો નથી, એવી જાગૃતિ ઊંઘના કાળે પણ જ્ઞાનીને વર્તે છે. પણ એ દશા સુધી પહોંચ્યા પહેલા આ નાની નાની અત્યારે જાગતી વખતે આ ઘટનાઓથી અભ્યાસ પ્રારંભ થાય, એવી તૈયારી બની રહી કે અત્યારે જે પદાર્થો મને મારા જ્ઞાનમાં જણાઈ રહ્યા છે, આગલા સમયે આ પદાર્થો મારા જ્ઞાનમાં નહીં જણાય, કોઈ બીજા પદાર્થો જ્ઞાનમાં જણાશે. કારણ કે મૃત્યુ થતા એક ઝટકો લાગે છે દરેકના જીવનમાં, એ મૃત્યુની ઘટનામાં એક ઝટકો લાગે છે, એ ઝટકો બહુ ખતરનાક છે, એ ઝટકો જ એવો છે કે આ ભવની બધી તે યાદ મટાડી દે છે, આ ભવની બધી યાદ મટાડી દે. આ ભવમાં આપણને ગયા ભવનું કઈ યાદ નથી, આ ભવનું આવતા ભવમાં કઈ યાદ આવવાનું નથી, 10 વર્ષ પહેલાનું યાદ છે, પણ મૃત્યુ થતા જ જ્યાં જન્મ થયો ત્યાં ગઈ ક્ષણમાં શું હતું એ યાદ નથી. અત્યારે 50 વર્ષ પહેલાનું યાદ છે, પણ જ્યાં જન્મ થયો ત્યાં 5 મિનિટ 2 મિનિટ શું એના આગલા ક્ષણે શું હતું એ યાદ નથી. એ ઝટકો બહુ ખતરનાક છે, એ ઝટકો એવો છે કે હું જ મર્યો તો મારી સાથે જે બધું જ્ઞાન પણ હતું આ બધું છે, એ ઝટકાની સાથે હું મર્યો એમાં એ બસ એ બધાના ઉપર એક હથોડો પડી જાય છે, પડદો એક પડી જાય છે, હું મરી ગયો. અને એટલા માટે જ તે નવા જ્ઞેયો નવા ઓબ્જેક્ટ એ બધા જ્ઞાનમાં જયારે જણાય એની તૈયારી કેટલી છે, એ તૈયારી કેટલી છે, એ નવા નવા પદાર્થો જ્ઞાનમાં જણાય તો પણ જાગૃતિ વર્તે. ગાડીમાં યાત્રા કરી રહ્યો છે ને અત્યારે ઝાડ જણાઈ રહ્યા છે, આગળ જતા કોઈ પહાડ જણાયા, ઝાડમાંથી હવે પહાડ જણાય છે, હવે એને કોઈ ફરક નથી પડતો, એને જાગૃતિ છે કે હું મારી ગાડીમાં બેઠો છું, જે પણ જણાય શું ફરક પડે છે. જ્ઞાનીને જાગૃતિ રહી છે કે અત્યારે મને તમે જણાઈ રહ્યા છો, પણ અત્યારે તમે જણાઈ રહ્યા છો પણ આગલા સમયે કોઈ બીજા જ્ઞેયો જણાય હું તૈયાર છું, કારણ કે હું જ્યાં છું ત્યાં મારા ચૈતન્ય સ્વરૂપની બહાર ક્યાંય નથી. ભગવાન આ બોધ એ ધર્મ છે. એક એક ઘટનામાં પોતાના પ્રાણને પૂરો, જેટલા જેટલા પ્રાણ અંતરમાં પૂરાશે આ ખબર પડશે. અત્યારે ખબર જ નથી કે અહીંયા આ ચાલી રહ્યું છે, પછી એ સહજ થઈ જાય છે, પછી એના તરફ ધ્યાન નથી જતું. તમે શ્વાસ લો છો તમને ધ્યાન કેટલી વાર જાય છે કે હવા અંદર ગઈ ને હવા બહાર નીકળી ને, એ ધ્યાન કેટલી વાર ગયું, કઈ નહીં, કે સહજ થઈ ગયું, હવા ગઈ ને બહાર નીકળી, ગઈ ને બહાર નીકળી, એ જીવન છે. પછી જાગૃતિ જીવન બની જાય છે, પછી એને યાદ નથી કરવું પડતું, પછી એ જીવનમાં વણાઈ જાય છે. એટલા માટે જ આ જે પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયું છે એની મહિમા અત્યારે નથી. ખરેખર વસ્તુ પ્રાપ્ત થઈ છે એની મહિમા એને નથી જયારે પ્રાપ્ત થઈ ગઈ છે, અને જો મહિમા આવી ગઈ તો એ અજ્ઞાની નહીં, હવે એ જ્ઞાની થઈ ગયો. એક વ્યક્તિ સુખની શોધ માટે ઘણું ફરે છે, મારે સુખ પ્રાપ્ત કરવું છે અને પોતાની પાસે ધનની પોટલી છે, પોટલી લઈને ફરે છે કે આ બધું મારી પાસે છે પણ મને સુખ કેમ નથી મળતું. એક વ્યક્તિને કહે છે કે જો મારી પાસે આટલું ધન છે પણ મને સુખ નથી મળતું, એ વ્યક્તિ પોટલી લઈને સીધી જ ભાગે છે. ગામ આ ધનવાન માટે ગામ અજાણ્યું હતું, પોટલી લઈને ભાગ્યો, એના માટે જાણીતું હતું, એના રસ્તાઓ બધા જાણીતા હતા, એ તો ભાગ્યો. આ ધનવાન એની પાછળ ભાગે છે, એ ઉભો રે તું ભાગે છે ક્યાં? કેટલી ગલીઓમાં ફરીને એ ઝાડ નીચે પાછો એ પોટલી લઈને આવે છે. પેલો ધનવાન પાછળ દોડતો આવે છે અને પોટલીને લઈને સીધી જ ગળે લગાડી દે, છાતીએ લગાડે છે. અરે હા, કેટલી શાંતિ થઈ. પેલા વ્યક્તિએ કીધું, તું સુખી નો શાંતિ નો ઉપાય પૂછવા આવ્યો હતો ને, તને મળી ગઈ ને શાંતિ? શાંતિ આવી રીતે મળે? વસ્તુ મળી છે એની તને કદર નથી, પણ દૂર ગઈ ત્યારે તને ખબર પડી આ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે. નાના છોકરા બધા જ નાના હતા. નાના છોકરા નાના હોય ત્યારે કપડાં પહેરે, અને એ કપડાને જો બદલાવે જ નહીં અને એના એ જ કપડાં પહેરે રાખે, મોટા થાય તો પણ ઉતારે જ નહીં, તો શું થશે? એ કપડાં ફિટ પડવા મળશે. આગળ જતા એવું થશે કે બીમાર પણ પડશે, કારણ કે શરીર તો મોટું થઈ રહ્યું છે અને કપડાં મોટા નથી થતા, કપડાં એના એ જ પહેર્યા છે. બીમારી આવવાની છે એને, હાલત બહુ ખરાબ થવાની છે. આપણી પણ એ જ હાલત છે. એકેન્દ્રી પર્યાયમાં હતા, કીડા મકોડામાં પણ હતા, ત્યારે જેવા વિચારો હતા, ત્યારે જેવી વૃત્તિઓ હતી. આ મોટું શરીર મળ્યું પણ વિચારો, કપડાં તો પેલાના પેલા વાળા જ પહેરીને રાખ્યા છે. હવે કપડાં બદલો, હવે જૂના કપડાં ઉતારો કે નાના કપડાં ઉતારો, મોટું શરીર મળ્યું તો મોટા કપડાં જરૂરી છે. કૃપાળુદેવ કહે છે કે મોટું શરીર મળ્યું, નરદેહ માનવ નો મળ્યો, પણ કપડાં જૂના જ પહેરીને રાખ્યા, તેથી કરીને આટો એકે ન ચડ્યો. કારણ એ છે, અત્યારે આ ક્ષણે તમે આ કરી શકો છો. જ્યારે પણ તમને મનુષ્યનો ભવ મળ્યો તો ત્યારે આની આ જ હાલત હતી. આ સ્થિતિ તમે નિરાશ નહીં થતા. કળિયુગ છે, પંચમ કાળ છે, નીચો કાળ છે, અનાર્ય ભૂમિ છે, નહીં કશું જ નથી. કોઈ નીચો કાળ નથી, બાર જોઉં છું એટલે નીચો કાળ છે. સતયુગ હતો ને આ કળિયુગ આવ્યો. સતયુગ એટલે શું? જેમાં પાપ નતા થતા એ સતયુગ. પાપ નતા થતા, હિંસા નથી થતી, જૂઠ નતું બોલાતું, ચોરીઓ નથી થતી, વેશ્યાગમન પરસ્ત્રી સેવન આ નતું થતું. જો નતું થતું તો ભગવાન સાત વ્યસનને છોડવાનો ઉપદેશ કોને આપતા હતા? અને શાસ્ત્રોમાં ક્યાંથી આવ્યું કે સાત વ્યસનને છોડો? જેને તમે સતયુગ કહો છો એ ટાઈમે સતયુગ નતો. એ ટાઈમે પણ સતયુગ નતો, ત્યારે પાપના આ જ પોટલા બંધાતા હતા. નહીં તો ભગવાન આ ઉપદેશ આપે કોને? સુકામ જરૂર હતી ભગવાનની અને સુકામ જરૂર હતી સદગુરુની, ત્યારે પણ એ જ હાલ હતા. કારણ કે ત્યારે એ હાલ એટલા માટે હતા, કારણ કે ત્યારે બીજા કોઈ નતા, આપણે જ ત્યાં હતા, ત્યાંથી તો મરી નહીં આવ્યા છીએ, કોઈ બીજા થોડા હતા. આટો આમના આટા માર્યા છે, આટો એ કઈ ન ચડ્યો, આટા જ માર્યા છે. ઘણા લોકો પૂછે, હું એ લોકોને જયારે કહું તો બતાવ તો તમને ખબર છે તમારા પિતાના 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 પિતા કોણ હતા? તો કે ના મને નથી ખબર. મેં કહું તમે પોતે હતા, એ જ તમે આટા ફેરા મારીને એ પાછા બીજી વાર આવ્યા. કે આ પૃથ્વી પર તો બહુ મર્યાદિત છે ને, આ બધા આયા નહીં આટા મારી ગયા છે. આપણે ઘણી વાર કે દુનિયા બહુ નાની છે, બીજી વાર મળવાનું થઈ જાય છે, બીજી વાર આમને નહીં બીજી વાર પોતાની પેઢીને જ મળવાનું થઈ જાય છે. આટા ચાલી રહ્યા છે, થોડા બે ચાર આટા ક્યાંક બીજે મારીને પાછા અહીંયા આવી ગયા. આપણે એના એ જ છીએ, એ જ હતા જે પેલે હતા એ જ આપણે છીએ. પણ પેલાનો કાળ સારો કાળ લાગે છે, એનું કારણ છે, એની પાછળ એક ઊંડું રહસ્યપૂર્ણ કારણ છે. આજથી 1000 વર્ષ પછી લોકો કે છે, 1000 વર્ષ પછી લોકો કે છે કે પેલાનો કાળ બહુ સારો હતો. કારણ કે ગાંધીજીના વિશે બધા વાત છે, તો કે છે ઓ પેલાનો કાળ કેટલો સારો હતો. પણ પેલાનો કાળ સારો નતો, એ ગાંધીજી જેવા હતા, બાકી બધા એવા નતા. એ કાળ સારો નતો, એકાદ વ્યક્તિ કોઈ એવી હતી અને બધા જો સારા હોય તો એકલા ગાંધીજી નું શું કામ લખાયું ને હજાર વર્ષ પછી વંચાયું? બધા સારા હોય તો પછી એકલાનું ન લખાવવું જોઈએ. કોઈ એકાદ મહાપુરુષના જીવનનું આપણી પાસે અહીંયા ચરિત્ર આવે છે ને આપણે કહીએ પહેલાનો જમાનો સારો હતો. નહીં, નતો સારો. આપણે જતા મારે તમને એ કહેવું છે કે અત્યારે તમે હિન ન માનો ખરાબ કાળ કહીને, પેલા જેવું જ છે. અત્યારે કરવું હોય તો અત્યારે પણ તમે કરી શકો છો, પેલા જેવો જ કાળ છે. પેલા ચોથો કાળ હતો, હવે પાંચમો કાળ આવ્યો છે. પણ ચોથા ને પાંચમા વચ્ચેનું અંતર તો આના કારણે છે. ચોથા અને પાંચમામાં અંતર આના કારણે છે કે પંચમ કાળમાં પરમાત્માની વાણી સાંભળવા નથી મળતી. ચોથામાં પરમાત્માની વાણી સાંભળવા, તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવા મળે છે. અને જેના માટે આ કાળમાં તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવા મળી ગઈ એના માટે હવે ક્યાં પાંચમો રહ્યો? હવે તો ચોથો આવ્યો, હવે તો ચોથો. કારણ કે જે અંતર હતું અંતર મટી ગયું. આજે સવારે જ હું એક સાધક સાથે વાત કરતો હતો. મારો દીપક છે, આ પૃથ્વી પરથી હું વિદાય લઉં એની પહેલા 142 દીવડા પ્રગટાવવાનો મારો ભાવ છે. 142 દીવડા પ્રગટી જાય આ પૃથ્વી પર એવા, કારણ કે આ પૃથ્વી ક્યારે વાંજ નથી રહી, સદાય સપૂત અહીંયા થતા ગયા છે. અને એટલા માટે તમે પણ થઈ શકો છો, દીવડો પ્રગટી શકે છે. હું એમને વાત કરતો હતો કે તમારા માટે આ જે કાળ છે આ કાળ કલયુગ નથી, આ સતયુગ છે. હું એમને વાત કરતો હતો આ સતયુગ છે. અને ખરેખર હજી તમને કહું તો તીર્થંકર ભગવાન ની વાણી સાંભળવા જતા હતા એ લોકોનું જે પુણ્ય હતું એનાથી પણ ઊંચું પુણ્ય તમારું છે. એમને થોડી વાર ઝટકો લાગ્યો કે તમે શું કહેવા માંગો છો? તમે પોતાની જાતને તીર્થંકર થી ઊંચા બતાવવા માંગો છો કે તીર્થંકર ની વાણી સાંભળવા જતા હતા એનું પુણ્ય હતું એનાથી તમારું પુણ્ય એનાથી ઊંચું ચડી આપ્યું છે? એને કહ્યું વાત એ જ છે, એ જ વાત છે. તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા જતા હતા ને ત્યારે એ જ વાણી કે હું ચૈતન્ય પરમાત્મા છું એ તમને ત્યાં સાંભળવા મળતું હતું એ જ સાંભળવા અહીંયા મળે છે. પણ ત્યાં પાછા એવા ઉદયો પણ હતા કે આજુબાજુમાં રત્નો, મુકુટો, હીરા મોતીઓ આ બધું ત્યાં હતું કે જે તમારું અટેન્શન ડાયવર્ટ કરી દેતું હતું. સમોસરણ હતું કે જેમાં તમારું અટેન્શન ડાયવર્ટ થઈ જતું હતું. તો અહીંયા એવું તો આજુબાજુમાં કઈ નથી તમારું અટેન્શન ડાયવર્ટ થઈ જાય, ખાલી વાણી જ સાંભળવા મળે એ જીવો કરતા ઊંચું પુણ્ય છે. કે આટલી ફેસિલિટી મળી કે હવે બીજા બધા વ્યર્થના જે અટેન્શન ડાયવર્ટ કરવા વાળા એવા નિમિત્તોમાં તમે નથી, હવે કરી લો તમારું હિત. આ અવસર મળ્યો છે, આ અવસર તમને પ્રાપ્ત થયો છે. એટલા માટે હે ચૈતન્ય પરમાત્માઓ, જે અંતરમાં આ જ્ઞાનની જે ધારા વહે છે, ચૈતન્યની જે ધારા વહે છે, તેને એ ધારાનું નિરીક્ષણ, જ્ઞાન 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 અનિરંતર જ્ઞાન, ભાગવાથી દોડવાથી પ્રાપ્ત નથી થતું. દોડીને પ્રાપ્ત નથી થતું અને મેં દોડીને પ્રાપ્ત કરવાની કોશિશ કરી. આ માર્ગ અત્યંત ન્યારો છે, આ પુરુષાર્થનો માર્ગ છે અને ધૈર્યનો માર્ગ છે. તમારો પુરુષાર્થ ચાલતો રહે પણ ભાગા દોડી ન હોય. ક્યારે હું આત્મજ્ઞાન પામું, ક્યારે હું સમ્યક દર્શન પામું, ક્યારે હું મોક્ષે જાઉં, નહીં. ચૈતન્યનું જોર છે એ શાંત ચિત્ત ભાગા દોડી નથી કરતો. કે બે માં અધર્મ છે, એક વ્યક્તિ એ ધનની પાછળ ભાગે છે અને બીજી વ્યક્તિ એ મોક્ષની પાછળ ભાગે છે. બે ભાગી રહ્યા છે અને ભાગે એને પ્રાપ્તિ નથી થતી. જે શાંત થઈને સ્થિર થઈ જાય છે એને પ્રાપ્તિ થાય છે. સ્થિર થયો એને પ્રાપ્ત થયું છે, ભાગનારાને પ્રાપ્ત નથી થયું. અને એટલા માટે જ તે જ્ઞાની કે ધનની પાછળ નથી ભાગતો તો મોક્ષની પાછળ પણ નથી ભાગતો. એની ભાગદોડ જ મટી ગઈ છે, એ સ્થિર થઈ ગયો છે. કારણ કે આ માર્ગ ધૈર્યનો માર્ગ છે. યાત્રા થાય છે પણ ધૈર્યથી. મને કોરિયાની એક ઘટના સ્મરણમાં આવી રહી છે. કોરિયામાં એક ભિક્ષુક નદીમાં યાત્રા કરે છે. નદીનો કિનારો થોડો દૂર હતો. ભિક્ષુકે નાવિકને પૂછ્યું કે આપણે રાત પડે એની પહેલા પહોંચી જશું કે નહીં, કારણ કે હોડી જ્યાં રોકાતી એ કિનારેથી લઈને ગામનો દરવાજો થોડો દૂર હતો અને રાત પડે ત્યારે ગામનો દરવાજો બંધ થઈ જતો હતો. ભિક્ષુક કે દરવાજો બંધ ન થઈ જાય ક્યાંક આપણે પહોંચી જશું કે નહીં. નાવિકે કહ્યું કે પહોંચી જશું, જો ધીરે ધીરે જઈશું તો પહોંચી જશું, જલ્દી જઈશું તો નહીં પહોંચી. ભિક્ષુકને થોડું હસવું આવ્યું, એની પાસે ઘણો બધો શાસ્ત્રોનો બોજ હતો. મોટા ભાગે બોજ લઈને જે ફરે છે એની હાલત કઈક આવી જ થાય છે. કોઈક શાસ્ત્રોનો બોજ લઈને ફરે છે માથા ઉપર, અને કોઈક મગજમાં જ્ઞાનનો બોજ લઈને ફરે છે. બે બોજ લઈને ફરી રહ્યા છે. એટલે તો કહ્યું કે ભણેલું તું ભૂલી જશે, આ માર્ગ એનો માર્ગ છે. મેં ઘણા પ્રયાસો કરી છે આ 1500 શાસ્ત્રોની ગાથાઓ અને શ્લોકને પાના નંબર સાથે યાદ કરીને, કે આવી જાઓ મારી સામે તમને બતાવું કે કેટલા શાસ્ત્રોને જાણ્યા છે. મુઠ્ઠી ખોલીને જોયું તો એક અહંકાર મળતો હતો. અહંકાર હતો કે હાથમાં કઈ નથી આવતું, ખાલી હાથ મટી જાઓ. ફિલિપિન્સમાં જયારે ઇન્ટરનેશનલ મલ્ટીલિંગ્યુઅલનો મારો એવોર્ડ હતો, એ વખતે 35 ભાષામાં પ્રવચન થયા હતા. 35 લેંગ્વેજીસ, 5-5 મિનિટ, 4-4 મિનિટના પ્રવચનો હતા. એ પછી સ્ટેજ પરથી હું નીચે ઉતર્યો ત્યારે 3 કલાક માટે ગુજરાતી પણ નતું આવડતું. એકય ભાષા નથી આવડતી, એકય ભાષા નથી આવડતી. લોકો વાત કરે છે કેમ, આ તરંગો છે, આ જ્ઞાનના તરંગો છે, આ ઉછળે છે અને શાંત થાય છે, અને તેથી કરીને આમાં રસ ન લેવો. આ ક્ષયોક્ષમ જ્ઞાનના તરંગોમાં પૂછે એનો પણ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું એવો હું ચૈતન્ય પરમાત્મા છું. આટલી હદે તમે દૂરથી તમે એને દેખો, આ જ્ઞાનના ઉછળતા તરંગોને પણ, એમાં પણ મારું ક્યાંય સ્વરૂપ છે જ નહીં, હું અત્યંત એમાંથી પણ દૂર છું. એ ભિક્ષુક બોજો લઈ ફરતા હતા, કિનારો આવી ગયો. પાછું એ ભિક્ષુકે નાવિકને પૂછ્યું કે પહોંચશું કે નહીં, નાવિકે પાછો એ જ ઉત્તર આપ્યો કે ધીરે ધીરે જશો તો પહોંચી જશો અને જલ્દી જશો તો નહીં પહોંચો. ભિક્ષુકને હસવું આવ્યું અને એને ઉતરીને તરત ચાલવાનું ચાલુ કર્યું. ચાલવાનું હજી થોડું આગળ ગયા હશે કે ત્યાં તેનો પગ કીચડમાં કેવો ફસાયો અને લપસ્યા કે ત્યાં શાસ્ત્રો બધા નીચે પડી ગયા અને એ ભિક્ષુક પણ નીચે પડી ગયો. પાછળથી નાવિક હોડીને બાંધીને આવે છે, આવીને જોવે છે તો આ તો પડેલા છે. ત્યારે એને આ ભિક્ષુકને કીધું, મેં કહ્યું તું તમને ધીરે ધીરે જશો તો પહોંચી જશો, જલ્દી જશો તો નહીં પહોંચો. હવે રહો અહીંયા, હું ધીરે ધીરે જઈ રહ્યો છું, પહોંચી જઈશ. આ માર્ગ ધૈર્યનો માર્ગ છે. પુરુષાર્થ ચાલતો રહે પણ એમાં ધૈર્ય હોય. જાણનાર છે, જાણનાર છે, જાણનાર છે, એ જાગૃતિ પ્રતિ સમય બની રહે. આ પરમાત્માઓ અત્યંત દૂર દૂરથી અહીંયા પધાર્યા છે, અત્યંત જિજ્ઞાસા લઈને પધાર્યા છે. આખા વિશ્વમાં જે જગતના જીવો આ વાણીને સાંભળી રહ્યા છે, અમૂલ્ય સમય નીકાળીને અમૂલ્ય તત્વ વિચારને સાંભળી રહ્યા છે. આ સમસ્ત પરમાત્માઓના નિમિત્તથી મને અહીંયા આપે સ્વાધ્યાય કરવાનો અવસર આપ્યો, અને આ પરમાત્માઓના નિમિત્તે મારો સ્વયંનો અહીંયા સત્સંગ થયો અને મારો સમય વ્યર્થમાં ન વીત્યો, એ બદલ આપ સમસ્ત પરમાત્માઓને
હું મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરો.
Thank you.